अधर्म सर्गोत् खननस्य कर्ता धर्मान् वयस्याधिक पुष्टिकर्ता सप्रियता में खिल पापहर्ता हरे स्वभक्ते सह दुखहर्ता। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री राधाय रमण देवनि। अजे छावणीना चौथा दिवसे पवित्र बेसत वर्षना दिवसे पूज्य पूर्ण स्वामीए अद्भुत अने दिव्य प्रचा प्रकरण भक्त चिंतामणीना माध्यमथी अंबायमनेथी पण अनुमान तो निकळे पुरुषोत्तम नारायणने को आंबी तो न सके अनुमान तो बांधी सके। अनुमान बंधायू अवड़ा मोटा जोजो भिखारी नहीं रहता है काला धोला पीला के बांध्या होता नहीं हवे मेहरबानी करीने और टाटा ढेबरा खाता नहीं हवे एम समझाय छे बात। भिखारी नहीं थी जाता। नितिन भाई टाटा ढेबरा खाए में खबर पड़े तमने तो बोले આ સમાજ જ્યારે અવ્યવસ્થિત થયો ને ત્યારે અનંત કરોડો બ્રહ્માના માલિક પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આખો કાફલો લઈને પૃથ્વી પર આવ્યા, સમાજને વ્યવસ્થિત કર્યો। તમને નથી લાગતું કે સંપ્રદાય વ્યવસ્થિત થયો ત્યારે ફરીવાર કાફલો લઈને આવ્યો હોય? નથી લાગતું તમને? ન હા પડે ને તો કમ ભાગ સમજ્યો, એ વાતની જો ન હા પડે ફરીવાર કાફલો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી મોકલ્યો છે એને હા ન પડે તો કમ ભાગ સમજ્યો। ફરીવાર સંપદાને વ્યવસ્થિત કરવા માટે અદ્ભુત પ્રચા પ્રકરણ સાંભળે, એમાં ત્રણ વસ્તુ જોવા મળે છે। એ લેવલ સુધી પહોંચવા માટે એક તો એનું અનુમાન બંધાવવું જોઈએ, એની આજ્ઞાનું પાલન થવું જોઈએ, અને છેવટે એના ભજનમાં મંડે પામર આત્મા હોય પતિત આત્મા હોય બદ્ધાત્મા હોય તો મુક્ત કક્ષાને પામી જાય એ મહારાજે લોયાના 13માં વચનામૃતમાં કીધું। હવે પોતાની જાતને બદ્ધ માનતા જ નહીં, ન તો જીવ છે ને પોતામાંથી જ બહાર નથી નીકળતો, ને યાદ રાખજો પોતાની જાતને જે સામાન્ય સમજે એ ક્યારેય પણ જન્મમાં મહત પ્રાપ્તિ ન કરી શકે। તમે જોયું ક્યારેક ક્યારેક ખાવ સામાન્ય માણસનો છોકરો માણો બહુ મોટો મિનિસ્ટર થઈ જાય, બહુ મોટી પોસ્ટ ઉપર જેનું કારણ ખબર? હાવ સામાન્ય માણસનો છોકરો પણ ગમે મોટા માણી પડખે જઈને બેસી જાય, તમને સમજાય છે મારી વાત? ગમે મોટા માણીને પડખે જઈને બેસી જાય, ગમે મોટા માણીને વાતચીતમાં લાગી જાય તો મોટાને લાગ્યો એટલે મોટો થઈ જ જાય, સમજાય છે તમને? ને સમાજની રીતિ કેવી હોય ખબર? પોતે જો ભણેલો ન હોય તો કોઈ ભણેલા માણસોને ભાડે દે ને તેનથી છોરીને દૂર ઉયો જાય, પોતે નિર્ધન હોય ને તો ધનવાનને ભાડે એનાથી આઘો ઉયો જાય, અંતર અંતર સંકોચને પામે। યાદ રાખજો વિદ્વાનથી દૂર ભાગે કોઈ વિદ્વાન ન થાય, અમીરથી દૂર ભાગે કોઈ અમીર ન થાય, એમ યાદ રાખજો। પુરુષોત્તમ નારાયણને મોટપથી દૂર ભાગે અને પોતાની જાતને જે સામાન્ય સમજી કોઈ મુક્ત ન થાય। ભગવાન સ્વામિનારાયણ વડતાલના 5ના વચનામૃતમાં સ્પષ્ટ બતાવ્યું મહારાજ કે અમે તમને મળ્યા પછી, સિજમારના શબ્દો મહારાજ કે અમે તમને મળ્યા પછી આ લોકની અંદર તમે રહ્યા છો ને કદાચ કામ ક્રોધ લોભાદિકનો તમને ક્યારેક સંકલ્પ ઉઠી ગયો, તેમ છતાંય પોતાની જાતને હીન નહીં સમજતા, હીન સમસ્યો ક્યારે તમે મને નહીં પામો, હું તમને સર્વથી પર મળ્યો છું, મારી નિષ્ઠાના બળે તમે લડજો ભજન કરજો મારી આજ્ઞા પાળજો, તમને તમામ દોષમાંથી બહાર કાઢી નાખીશ, તમને મુક્ત કક્ષા આપી દઈશ, સ્વયં ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે। માટે પહેલાં તો ભગવાનના ભક્તો હું સામાન્ય છું વાતમાંથી બહાર નીકળી જાઓ, હું સામાન્ય છું જ નહીં, અને સામાન્ય હોવ તો બેકગ્રાઉન્ડમાં બેઠો ન હોવ, સામાન્ય હોવ તો અહીં આવ્યો ન હોવ। બહુ મોટા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ એની પ્રાપ્તિ થઈ છે. એ મોજમાં રહેજો, એ મસ્તીમાં રહેજો. ગોપાળાનંદ સ્વામી વાતોમાં પણ યાદ રાખજો, કરવાનું બધું બતાવ્યું પણ સાથે સાથે સ્વામી એ વાત પણ બતાવતા ગયા, તમારી જાતને તમે સામાન્ય નહીં માનતા. મહારાજ અંત્યના 24માં કહે, અમને પુરુષોત્તમ સમજે, પોતાની જાતને તુચ્છ સમજે એ પણ અમને ન ગમે. હું બોલ્યા મહારાજ, અમને પુરુષોત્તમ સમજે, પોતાની જાતને હાવ ન્યૂન હલકી ગમે એ પણ અમને ન ગમે. પોતાની જાતને સામાન્ય તુચ્છ સમજનારો ક્યારેય પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચી ન શકે. માટે ભગવાનના ભક્તો યાદ રાખજો, ડૉક્ટર નથી થઈ ગયો પણ મેડિકલ કોલેજની અંદર એને એડમિશન મળી ગયું છે. સમજાય છે, ડૉક્ટર નથી થઈ ગયો, એડમિશન મળ્યું છે. એને પછી કદાચ કોઈ એમ કહે, અરે ડૉક્ટર સાહેબ કેમ, તો એમ ખોટું નથી, છે ખોટું, હે એ આજ નહીં તો કાલ ડૉક્ટર થવાનો એમ કદાચ ભક્તો આમાં કદાચ મુક્ત સ્થિતિ નહીં હોય, પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનું શરણ સ્વીકાર્યું, મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું, એને કદાચ કોઈ મુક્ત કક્ષાથી બોલાવે તો એ પણ ક્યારેય મોઢું કાળું નહીં કરતા. એ આજ નહીં તો મુક્ત હશે, નહીં હોય તો થવાનો મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું છે. એ વાતને કોઈ દી ભૂલતા નહીં. નતર અમુકને તો ખબર નહીં, વિચારધારા જેવું એમ. કોઈ ભગવાનના ભક્તને બે હારા શબ્દ જ બોલાને એમ કે આ તો બહુ હારા ભગત છે, નામ છે તેમ, તો તો એ લોકો કાળું મોઢું કરી જાય એમ. અરે કોઈ ભગવાનના ખરેખર સંતના બે શબ્દ બોલે તો કાળું મોઢું કરી જાય. કોઈ આચાર્યમાં લાલજી મારની જરાક માતા કે કાળું મોઢું કરી જાય. એનું કારણ શું? એને ખબર નથી આને મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું છે. બસ આ પુરુષોત્તમનો એને સંબંધ બંધાણો છે. જેના જીવમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય, યાદ રાખ, જેના જીવમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય, એને જેને જેને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ હોય એને જિંદગીમાં ક્યારેય સામાન્ય સમજે નહીં, અને સામાન્ય સમજે તો એને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ થયો જ ન કહેવાય. એવડા મોટા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. અદ્ભુત પ્રચા પ્રકરણને આપણે સાંભળ્યું. હવે આવો આપણે સાંભળીએ એ પુરુષોત્તમ નારાયણની સાથે આપણે ભેટો કરાવી દેનારા અબજો આત્માને જેણે ભેટો કરાવી દીધો. લાખો કરોડો નહીં, અબજો. તમારા મનમાં થશે કે સ્વામી અબજો કેમ કહેવાય, પણ યાદ રાખજો એવું નથી. શાસ્ત્રની મર્યાદા ચોક્કસ હતી કે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય ત્યારે જ જીવાત્મા પરમાત્માને પામી શકે, પણ એ બધા લો ક્યાં લાગુ પડતા હતા? પુરુષોત્તમ નારાયણ આ ધરા પર નહોતા પધાર્યા ત્યાં સુધી. પણ સદગુરુ જે ગોપાળાનંદ સ્વામી ધરા ઉપર પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ સાથે અનેક મુક્તો પધાર્યા, અને ભક્તો ઈ કાયદાની બાર ભીમભાઈ સંકલ્પ કરે આ કીડિયારાનું કીડી મોક્ષ થશે, અને હજારો લાખો વિમાનો આવે અને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ભૂમા પુરુષના લોકમાં અને ત્યાંથી અક્ષરધામમાં સુધાર વિશ્રામ સંકલ્પ કરે. અરે આ કીડિયારાનું કેદી મોક્ષ થાય, લાખો અને કરોડો કીડીઓ, અને સંકલ્પ સાથે હજારો લાખો વિમાનો આવે અને દેહને છોડી અક્ષરધામમાં. અરે સરદારમાં રૂમ તો ઓળો દેખાય, ઓલી જૈનની ડોશીએ સંકલ્પ કર્યો. બોલો, જો તમારા સ્વામિનારાયણ ભગવાનો હોય તો માકડનું કલ્યાણ કરશે. અને વિચારો, હજારો વિમાનો આવ્યા, ડોશીને સમાધિ કરાવી મહારાજે, અને તમામ માકડો માકડના દેહને મૂકી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ભૂમા પુરુષના લોકમાં અને ત્યાંથી અક્ષરધામમાં. માટે કહું, ગોપાળાનંદ સ્વામીના માધ્યમથી અબજો આત્માઓ અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની પાસે પહોંચી ગયા. અબજોને પહોંચાડવા માટે પુરુષોત્તમ નારાયણ વિશાળ મોટા કાફલાને લઈ આ ધરા પર આવ્યા. એ તો અબજોને લઈ ગયા, પણ એનો એ ધોરીમાર્ગ ચાલુ ને ચાલુ રહે એટલા માટે પદ્ધતિ પણ આપણને શીખડાવી ગયા. આ પદ્ધતિથી ચાલશો તો હજારો લાખો આત્મા અક્ષરધામમાં આવતા રહેશે. એવી દિવ્ય વાતો સ્વામી લખી છે, એને આપણે સાંભળીએ. કાલે આપણે 17 વાતો પૂરી કરી. કેટલી? 17. આજે આપણે 18મી વાત જોઈએ છે. અને વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે, જે મુક્તાનંદ સ્વામી જેવા જો વિષયની આશક્તિને ખોદવા માંડે, તો જેને વિષયની વિશે આશક્તિ હોય તે મુક્તાનંદ સ્વામી જેવાનું પણ માથું કાપવાનું તૈયાર થાય છે. માટે અંતઃશત્રુને ટાળ્યાનો ઉપાય શીખો. આ કોણ નથી પડવા દેતું? હું મુક્ત છું આ કોણ નથી પડવા દેતું? હે, મારે જ ના પડે તું બોલ મેમ કીધું, પાડોશી ના પડે તું બોલ મેમ કીધું, કોણ નથી આ પડવા દેતું? અંદર વિષયમાં આશક્તિ છે એ પોતાની જાતને મુક્તપણે ને હા પડવા દેતું નથી. જેમ જેમ વિષયમાંથી પ્રીતિ તૂટતી જશે, યાદ રાખજો પુરુષોત્તમ નારાયણ મળ્યા એટલે એ પાયો તો મજબૂત થઈ જ ગયો, પણ તેમ છતાંય હું મુક્ત છું ને હા નથી પડતી, એનું કારણ શું? વિષયમાં આશક્તિ છે એ હા નથી પડવા દેતું. જેમ જેમ વિષયમાંથી પ્રીતિ તૂટતી જશે અને તૂટતા એ પ્રીતિ તૂટી જશે, એટલે આપોઆપ એમ થઈ જશે કે હું મુક્ત છું. એમ નથી હા પડતી વિષયને કારણે, અને વિષયને કારણે હા નથી પડતી તો તૂટે કેમ વિષય? ગોપાલ સ્વામી વાતમ લખ્યું, બીજી વાત એક લખી, સ્વામી કે વિષયનું ખંડન કર્યા વિના વિષય ટળે નહીં, વિષયનું ખંડન કર્યા સિવાય વિષય ટળે નહીં. તો વિષયના ખંડનમાં એ હથોડી એક તૂટે એવા નથી, એના માટે ઘણ લેવો પડે. શું લેવું પડે બોલો તો ખરા. હજી તો વાત વગરીએ તો ભલામણા ભાવ ઢીલા પડી ગયા. શું લેવું પડે? ઘણ લેવો પડે, ઘણ લીધા સિવાય વિષય ટળે એવા નથી. અને વિષય ટળી ગયા પછી કોઈ બદ્ધપણું મનાય નહીં. સ્વામી કે કોઈ ઘણ લે અને પોતાને આશક્તિઓને જો ન ટાળવા હોય તો યાદ રાખજો એ ઘણ લેનારનો અભાવ આવે આવે ને આવે. અલિયા ખાચરને એમ મનાઈ ગયું હતું કે મારા જેવું કોઈ નહીં. અને મહારાજ એકવાર લોયા બિરાજતા હતા અને મહારાજ સહસભામાં વાત કરી, મહારાજ કે આપણા સત્સંગ બધાથી શ્રેષ્ઠ હરિભગતની ગણતરીમાં કોણ લેવું? અલૈયા ખાચર એમ કે મારું જ નામ આવશે, કારણ કે અલૈયા ખાચરનું એક બહુ મોટું જમા પાસું હતું. શું જમા પાસું હતું? કોઈ કહેશે? બ્રહ્મચર્ય. કારણ કે મહારાજને રાજી કરવા માટે અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું, એનું બહુ જમા પાસું હતું. ભગવાનના ભક્તો યાદ રાખજો, ગુણના જમા પાસાની સામે અહંકારનું ઉધાર પાસું વધી ન જાય એનો ખૂબ ખટકો રાખવો પડશે. ગુણના જમા પાસાની સામે અહંકારનું ઉધાર પાસું વધી ન જાય એનો ખૂબ ખટકો રાખવો પડે. અલૈયા ખાચરનું બહુ જબરું જમા પાસું બ્રહ્મચર્યનું, કેટલું જબરું જમા પાસું. મહારાજની આજ્ઞાથી મહારાજ પત્ર લખ્યો હતો ભુજમાંથી, સુરા સમલા અલૈયા વગેરે 18 નામ લખ્યા હતા ને, આવજો આ પત્ર મળે એટલે ઘરબાર છોડીને સાધુ થઈને મારી પાસે ભુજમાં પગ્યા. અને મહારાજ કીધું, કહ્યું તમે પાછા જાઓ. મારણ કે મહારાજ આ હાથી ઉપર બેહાર્યા, આવું કામ ગધેડે બેહારો? મહારાજ કે મારી આજ્ઞા તમે જાઓ. મારીની આજ્ઞાથી પાછા આવ્યા, પણ નક્કી કર્યું હવે આપણે સંસાર માંડવો જ નહીં. અલૈયા ખાચની ઉંમર ત્યારે 22 વર્ષની હતી, નક્કી કર્યું લગ્ન જ કરવાની. આજીવન બ્રહ્મચર્ય પાળ્યું, બહુ જ શ્રેષ્ઠ વાત છે, બહુ જોરદાર શ્રેષ્ઠ વાત છે. પણ એનો હૃદયમાં થોડોક અહંકાર આવ્યો, એ તો હું કરી શકું બીજાથી થાય, અને એ ઉધાર પાસાને સમજી ન હોઈ ગયા. એટલે મનમાં મારા તો મારું નામ લઈને આમાં બેઠા છે. દાદા ખાચેને સામે જોયું, સુરા ખાચેને સામે જોયું, પરોધભાઈને સામે જોયું, ગોર્ધન શેઠને સામે જોયું, આ બધા તો પરણી પણ બેઠા છે કે હું એક જ એવો છું. આ જીવન બ્રહ્મચર્ય પાડ્યું માટે મારા જેવો તો કોઈ જ નહીં કહેવાય, મારું જ નામ આવશે. અને મહારાજે મુક્તાન સ્વામી પૂછ્યું, સ્વામી શ્રેષ્ઠ કોણ? મુક્તાન સ્વામી કે મારા દાદાનો પહેલો નંબર આવે. અલૈયા ખચર તો ગમ ખાઈ ગયો, તો બેઠા રહ્યા. મહારાજ કે બીજો નંબર? અલૈયા ખચર કે આમાં આપણો નંબર લાગી જાય. અને ત્યાં મુક્તાન સ્વામી કે મહારાજ બીજા નંબરમાં તો ગોર્ધન શેઠને લઈ હગાયો. અલૈયા ખાચરને પરસ્યો વળી ગયો. મહારાજ કે ત્રીજો નંબર? મુક્તાન સ્વામી કે મહારાજ ત્રીજો નંબર તો પરદભાઈને આપી શકાય. અને આમ જ્યાં બોલ્યા ત્યાં તો મ્યાનમાંથી અડધી તલવાર બહાર કાઢી નાખી, બતાવી દે આ ડોહાને કે આજે અખંડ બ્રહ્મચર્ય પાડ્યું તો મારું તો નામ જ નથી લેતો. કે મહારાજ કે હા, અલૈયા ખાચર મ્યાન કરી દો. મહારાજ કે મુક્તાન સ્વામીની દ્રષ્ટિ ન પડી, શ્રેષ્ઠ તો અલૈયા ખાચર જ કહેવાય ને, દાદા ખાચર, પરોધભાઈ, ગોર્ધન, એ તો બધા સંસારી. આટલું કીધું તે તલવાર મ્યાન કરી દીધી. એટલે મહારાજે કે ખંડન થાય, પોતાના વિશેનું ખંડન થાય, પોતાનું અહમ ઘવાય મહારાજ કહે, ત્યારે એનું ખંડન કરનારનું માથું ઉડાવવા માટે તૈયાર થઈ જાય. હવે સામાન્યમાં સામાન્ય જગ્યાએ બંધાણોનું માન ન્યાથી છોડાવવા ને તોય ભૂકા કાઢ નાખ. બોલો બોલો, મોરાચરણ દાસ બહુ સારો ગાયક, ગળું બહુ સારું, રાગ બહુ સારો, બહુ રાગ, બે રાગ, રાગના બે અર્થ થાય તમને ખબર. રાગ એટલે સારું ગાયકી, એને રાગ કહેવાય, અને રાગનો અર્થ આશક્તિ પણ થાય, બે રાગ ભરપૂર. નિષ્કળાનંદ સ્વામી, હમણાં આપણે બધું કથા સાંભળી છે, નિષ્કળાનંદ સ્વામી લખે, સ્વામીને કંઠ નહોતો આવ્યો, પછી સ્વામી એની પાસે ગૌડાવે કે જોતો જરાક આ બરાબર બંધ બેસતું છે ને. હવે મોરાચરણ દાસ ધોલેરાની અંદર સ્વામી કે આ જરાક જોતો આ બંધ બેસતું છે ને, જરાક ગાય બતાવી. તો મોરાચરણ દાસ કે કેમ કે નવરા નથી, એનો ચેલો જોતો. નિષ્કળાનંદ સ્વામી આપણને કેટલો, હે એને ચેલાને કાંઈ નહીં, કેટલો અભાગ્ય છે, હારે રહ્યો પણ મહિમાનો સમજો કેટલો અભાગ્ય છે. નિષ્કળાનંદ સ્વામી કે આનો જરાક રાગ બેહાડતો, સ્વામીને કે એવો કાંઈ નવરો નથી. સ્વામી કે પણ તને વાંધો હું તો કે મારે આખા ભીંડાને શું કે તળે એનું શાક બનાવવાનું છે, હું એની મહેનતમાં લાગ્યો છું. સ્વામી કે એક કામ કર્યું, એ છે ને હું બનાવી આવું, તું આ રાગ બિહાર કે. એટલે કે તો વાંધો નહીં, અને સ્વામી શાક બનાવી ગયા, આને રાગ બિહારની શરૂઆત કરી. પણ નિષ્કળાનંદ સ્વામી આખા ભીંડાને શાક કરે. આ વાત આપણને સામાન્ય લાગે પણ બહુ મોટી વાત છે. નિષ્કળાનંદ સ્વામીને આખા ભીંડાને હું લેવા દેવા, બોટાદમાં યાદ સ્વામી યાદ છે તમને, શિવલાલ શેઠે રસોઈ આપી, અને રસોઈની અંદર બિરંજ બનાવ્યો, બિરંજ. પછી બધા સંતોની પંક્તિ પડી, નાના સંતો પીરસવા નીકળ્યા, નિષ્કળાનંદ સ્વામી લાઈનમાં બેઠા હતા. સ્વામી પીરસવા આવ્યા ને એટલે લીધો તો ખરો પત્રમાં, પછી શ્લોક વગેરે બોલાવાનું, જય થઈને બધા જમવા માંડ્યા. નિષ્કળાનંદ સ્વામી ન ખાય, અને શિવલાલ શેઠ જોઈ ગયા, એ દૂર ઉભા રહીને સ્વામીને કહે, સ્વામી જમો ન કે. સ્વામી કે ખા લે, નિષ્કળાનંદ ખા કે, ખા નિષ્કળાનંદ તો મોટાનો મોહબતી, ખા લે, ખા નિષ્કળાનંદ ખા કે, બિરંજ ખા. શિવલાલ શેઠ કે પણ સ્વામી જમો ને. સ્વામી કે કહું છું એલા નિષ્કળાનંદ ખા ને કે. આજે શિવલાલ શેઠ તાણી કરે, તું મોટાનો મોહબતી, આ મોટા શેઠ તેલા ખા, બિરંજ ખા, બિરંજ ખા કે. શિવલાલ શેઠ કે, સ્વામી આપને યોગ્ય લાગે જમો, પણ જમો. સ્વામી રોટલો બનાવી જ રાખ્યો હતો, રોટલો મંગાવીને સ્વામી જીમ્યા, પણ બિરંજ ન જીમ્યા. એવા મહા ત્યાગ વૈરાગની સાક્ષાત મૂર્તિ, એ આખા ભીંડાનો શાક કરે. ગયા તો ખરા, જૂનો જમાનો, ઓલો પાટિયો મૂક્યો માટીનો ચૂલા ઉપર, પછી તપ્યો ને, સ્વામી ભાજી ધોઈ અને ભીની ભાજીને જોરથી અંદર નાખીને ચમકારો બોલ્યો. મોરાચરણ દાસના મનમાંથી વઘારતો બેઠો બરાબર. સ્વામી પાટીઓ ઢાંકીને પછી આવ્યા. મોરાચરણ દાસ કે, થયું સ્વામી કે? થઈ ગયું તે શું થયું? તો કે મારે બેસી ગયો. સ્વામીને અવાજ બેહાડી દીધો, અને પછી સ્વામી તો પોતાના કામમાં લાગી ગયા. મોરાચરણ ગયો ચૂલા ઉપરનો પાટીઓનું ઉપરનું ઢાંકણું છે ઉઘાડ્યું, અંદર જોઈને તે ભાજી, તેલ વેલ કાંઈ નહીં, જીરું નહીં, લાય નહીં, ખાલી ચમકાવેલી ભાજી. અને આવો બધો વિષયને આધીન માણા, હે હવે એને હાવ હાવ તેલ વિનેની ભાજી કેમ ગળાએ ઉતરે કહો. એનો શિષ્ય મનમાં શું સંકલ્પ થયો, માળો બુઢિયો મને કહ્યું ભીંડાનું શાક કરું છું કે, અને માળા કે ખાલી ભાજી વગેરે, હવે વાત છે એની. અને રાત્રિ થઈને સ્વામીના બનાવેલા બધા પુસ્તકો એનો ગાંહડો વાળ્યો અને માથા ઉપર મૂક્યો. મનમાં નક્કી થયું, આ બુઢિયાની આખી જિંદગીની મહેનતના પાણીમાં ન નાખી દઉં, તો મારું નામ મોરાચરણ દાસ નહીં એમ. અને માથે ગાહડો નાખીને માળો ઉપડ્યો. ગામની બહાર તળાવ આવ્યું, મનમાં થયું આ તળાવમાં નથી નાખું, બીજા તળાવમાં નાખી દઉં. ન્યા ગયું એમ થયું, આને ત્રીજા તળાવમાં નાખું, અને ત્યાં જ્યાં ગયો ને ત્યાં આંધળો થઈ ગયો, દેખતો બંધ. નિષ્કળાનંદ સ્વામી જેવા મહાન સંત જેના નેણમાં હરિના નેણ, એ નિષ્કળાનંદ સ્વામીના દાખલાને ભગવાન સ્વામિનારાયણ પાણીમાં જવા દે, હે ગમે એટલો કોઈ દાખલો કરે તો સીજી મારે અન્યથા થવા દે, આંધળો થઈ ગયો. અને પછી ફાફા મારતો મારતો આવ્યો પાછો મંદિરમાં. મહામેનત મંદિર જડ્યું, નિષ્ક્રમ સ્વામી પાસે આવીને રડ્યો, સ્વામી મારી ભૂલ થઈ, મેં તમારા બનાવેલા બધા પુસ્તકને પાણીમાં નાખી દેવાનો સંકલ્પ કર્યો. સ્વામી કે મને કાંઈ નથી. યાદ રાખજો, નિષ્ક્રમ સ્વામીને કાંઈ ન થયું. સ્વામી કે મને કાંઈ નથી, વાંધો નહીં, હું તો રાજી જ છું. પણ ભગવાન સ્વામિનારાયણનો સહન કરી ગયા. નિષ્કળન સ્વામીનો કરુળ અપરાધ, આખી જિંદગી આંધળો બની, ધોલેરેની બજારોમાં ભટકી ભટકી જિંદગી પૂરી કરી. એટલા માટે અહીંયા ગોપાળન સ્વામી કે વિષયમાં જો આશક્તિ હોય અને વિષયનું ખંડન કરે ત્યારે એનું માથું ઉડાવી દેવા માટે તૈયાર થઈ જાય. લોયાના 17માં વચનામૃતમાં પણ મારે લખ્યું, મહારાજ કે પ્રથમ વખાણ કરતો અને એનું ગમતું જો ન થાય તો એના કરતાં લાખ ગણો અવગુણ ગાય તો એના મનમાં એમ ન થાય, બસ હવે ઘણું એમ. વિષયની આશક્તિ જીવાત્માને અધોગતિન માર્ગે લઈ જાય છે, અધોગતિન માર્ગે. એટલે જેને પણ મુક્ત કક્ષામાં પહોંચવું હોય એમને જેમ જેમ વિષયનું ખંડન થાય, મહારાજે મધ્યના 47માં વચનામૃતમાં કીધું, મહારાજ કે મુમુક્ષ કોને કહેવાય, તો જેમ જેમ વિષયનું ખંડન થાય તેમ તેમ રાજી થાય એને શુદ્ધ મુમુક્ષ જાણવું. એટલે સ્વામી બહુ સરસ વાત કહે છે. માટે સ્વામી કહે વિષયમાંથી આશક્તિ ટાળીને અંતઃશત્રુ જીતવાનો ઉપાય શીખવો અને સત્પુરુષને સંગે કરીને જીવ સુખ્યો થઈ જાય છે. માટે સત્પુરુષના લક્ષણો શાસ્ત્રમાંથી સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિ શાસ્ત્રમાંથી શીખીને વિચારીને તેની અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તવું, તે કયું છે જે ઉત્તમને સેવવા તથા શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી ને સત્શાસ્ત્રનો સિદ્ધાંત તથા મહત્પુરુષનો સિદ્ધાંત એ બેને મેળવવા, જો બેનો એક સિદ્ધાંત થાય તો મહત્પુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો ને વેગવાન થવું નહીં, કેમ જે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી. કેટલી પાત્યા પાડીને સ્વામી વાતો કરે છે, એક એક શબ્દ સમજ્યો. સ્વામી કે સત્પુરુષને સંગે કરીને જીવને જીવ સુખ્યો થઈ જાય છે, એમ ન કીધું વિદ્વાનને સંગે જીવ સુખ્યો થાય છે એમ કીધું, રૂપિયાવાળાને સંગે જીવ સુખ્યો થઈ જાય એમ કીધું, સત્પુરુષના સંગે જીવ સુખ્યો થઈ જાય છે. હું ભક્તો વારે વારે કહું છું, પ્રારબ્ધમાં હશે, મહેનત હશે, તાલોકના સુખ તો પ્રાપ્ત થશે, પણ ભૂલતાની વાતને શિબિરમાંથી લખતા જજો હૃદયમાં. આંખ ખુલી ત્યાં સુધી રૂપિયા, આંખ ખુલી ત્યાં સુધી રૂપિયા, આંખ વીંચાણી એટલે બોલો તો કાગળિયા. આંખ ખુલી ત્યાં સુધી આપણે માટે રૂપિયા, આંખ વીંચાણી એટલે બોલતા નથી ભલામણ, બોલવું કઠણ પડે. નીલકંઠભાઈ, પ્રભુદાસભાઈ, આંખ ખુલી ત્યાં સુધી રૂપિયા, આંખ વીંચાણી એટલે કાગળિયા. નીતિનભાઈ, આંખ ખુલી ત્યાં સુધી અને આંખ વીંચાણી એટલે કાગળિયા. મોટો મહેલ જેવો બંગલો હોય, આંખ ખુલી ત્યાં સુધી બંગલો, આંખ વીંચાણી એટલે ધૂળ. આપણા માટે નહીં, આપણા માટે ધૂળ. સાચું કહું છું, જેને ઠાકોરજીએ ધન સંપત્તિ આપી હોય એવા ભગવાનના ભક્તો પોતાને હાથે એવા સુંદર કાર્ય કરી લેજો, રૂપિયાને રૂપિયા તરીકે વાપરી શકો. પોતાને હાથે જિંદગીમાં જે નહીં વાપરી શકે એના માટે કાગળિયા થઈ જશે. હું બહુ સ્પષ્ટ કહું છું, જગતના ગાંડામાં નહીં, ગાંડામાં કાંઈ ફેર નથી. જગતનો ગાંડો હોય તે કાગળિયા ભેગા કરી કરીને કોથળો ભરે રાખે, શું કરે? આમ આમ ઉપર તો એવડો કોથળો ભર્યો મોટો જબરો કાગળિયા, એમાંથી કાંઈ ઉપજે, એક પાય ઉપજે? ઈ કોથળામાં ભરેલા કાગળિયાનું કાંઈ નહીં ઉપજે, તો આપણે ભેગા કરેલા રૂપિયા જો યોગ્ય માર્ગે જ્યાં વાપરવા ઘટેના નહીં વાપર્યા હોય એ પણ કાગળિયા છે, એ પણ આંખ વિચાર એટલે કાગળિયા થઈ, એમાંથી પણ કાંઈ નહીં ઉપજે. ઓલો એ ગાંડો ને આ ગાંડો, મેં કદાચ પમદી તમે કીધું તું, ઓલો અનબેલેન્સ ગાંડો ને આ બેલેન્સ વાળો ગાંડો, બાકી બે ગાંડા કાંઈ ફેર નહીં, સમજી રહ્યા? બે ગાંડા. મહારાજ પ્રથમના 50માં વચનામૃતમાં કહે મોક્ષને માટે જતન ન કરે, મહારાજ કહે ગાંડો જાણવો. બધાને કહું છું, આમાં મધ્યમ સ્થિતિવાળા હશે, ગરીબ સ્થિતિવાળા હશે, અમીરો બેઠા હશે. ભક્તો, આ જગતની કોઈ મોટપ યાદ રાખજો, આ જગતની કોઈ મોટપ આપણો મોક્ષનો બગાડી નાખે વિદવત્તાની હોય, સત્તાની હોય, સંપત્તિની હોય, શક્તિની હોય, કોઈ પણ મોટા આપણો મોક્ષનો બગાડી નાખે, આપણો મોક્ષનો બગાડી નાખે, એને માટે સતત સાવધાન, સતત સાવધાન. ધંધામાં કરોડની નુકસાની ગઈ છે ને એને ભરપાઈ કરી શકાશે, પણ મોક્ષની ગયેલી નુકસાની ક્યારેય ભરપાઈ નહીં થાય, ભરપાઈ નહીં થાય. એવી નુકસાની ન કરી હોય તો સામે કે સત્પુરુષનો સંગ કરી, સ્વામીના શબ્દો છે. વિષયની આશક્તિ ટાળે જીવાત્મા ત્યારે સુખ્યો થઈ જાય છે. માટે સત્પુરુષના લક્ષણો શાસ્ત્રમાંથી સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિક શાસ્ત્રમાંથી શીખીને વિચારીને તેની અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તું. સ્વામી કે શાસ્ત્રમાંથી સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાંથી શીખીને એની મોટપ વચનામૃત આદિક શાસ્ત્રમાંથી શીખી વિચારીને અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તવું. મહારાજ વચનામૃતમાં અદ્ભુત અદ્ભુત રીતે મોટપ બતાવી અંત્યનું 26મું કે 27મું મહારાજ કે ઇન્દ્રિય અંતકણને દાબીને વર્તે પણ એનો દાયબો દબાય નહીં. 26મું ને એનો દાયબો દબાય નહીં મહારાજ કે. જોકે શ્રીજી મહારાજ બોલ્યા એટલે બોલાય, નહીતર તો બોલાય નહીં. મહારાજ કે એવા જે ભગવાનના સંત છે, ભગવાન તુલ્ય પૂજા પૂજન કરવા યોગ્ય છે, પણ ઇન્દ્રિયોના દાયબા દબાય નહીં, ઇન્દ્રિયોને દાબીને વર્તે. અરે જગત આખું એની પાસે ઝૂકી જાય કદાચ, તોય પણ કોઈ વિષયમાં જિંદગીમાં લેવાય નહીં, કોઈ પદાર્થમાં જિંદગીમાં બંધાય નહીં. ને તો આ જગત તો બાંધે એવું છે. કેવું છે? બલબલાન બાંધી દે, બલબલાન બાંધી દે. અરે ત્યાગની વાતો કરનારો મહારાગી બની જાય, ત્યાગ કરનારો વિષયનો ભોગી બની જાય. આ જગત તો મહાભયંકર છે, મહાભયંકર. ક્યારેક ક્યારેક ભક્તો આપણા મનમાં એમ થાય માયા બલબલાન ધામ સુધી ન જવા દેવો. માફ કરજો, કોઈની ટીકા માટે નથી કહેતો, પણ માયા કેટલી ભયંકર એને બતાવવા માટે કહું છું. અત્યારે બધી જગ્યાએ શિબિરો હાલે છે, લાગટ શિબિરો હાલે છે. એમાં એક શિબિર લાઈવ થતી હતી, આજે મેં જોઈ જરાક. એમ એક દાડો એમ કે એ ફોટો પાડીશ નહીં, પણ એ શિબિરમાં જ્યારે જોયું ત્યારે હાવ ગાંડા ફેલ થઈ ગયા, હાવ ગાંડા ફેલ. એમાં એનો વાંક નથી હો, આપણને એમ લાગે આ સાધુ હે જગતનો બાવો જેમ હોય, હાવ બેફામ એમ, બાવાની બેફામ, બાવાની પેઠે બેફામ. પુરુષે નો ગણાય, નારી નો ગણાય, અને જે બેફામ બનીને વર્તતા હોય અને જેમ ઈ હાવ અખેલા ખેલતા હોય, હેમાં અખેલા ખેલે, તોય કહું છું એનો વાંક નથી. એનો વાંક, વાંક માત્ર કોનો છે? માયાનો. કોનો વાંક છે? માયાનો. માયા ભલભલાને ભરખી જાય, માયા ભલભલાને ભરખી જાય. માયા આ માર્ગે હાલ્યા તો હજારો લાખો, પણ પોગવા કોકને જ દીધા. સમજાય છે? આ માર્ગે હાલ્યા તો હજારો લાખો, પણ પોગવા તો કોકને જ દીધા. એવી ભયંકર માયા છે. ભલભલાને એ પાછળથી પકડેલ, હે ભલભલાને ગોથેલા ખડે, એવી ભયંકર માયા છે. કોઈ હિસાબે માયા જીવાત્માને ઓછોટો ન પડવા દે. મારા દાદા ગુરુ કહેતા, હું ક્યારેક ક્યારેક કહું છું, કટગુંદી ન હોય, કટગુંદી આપણે અહીં સૌરાષ્ટ્રમાં બધાને ખબર હોય કટગુંદી. એ કટગુંદીને આમ તમે દબાવો ને, એમાંથી એક બીજો નીકળે. કેટલાય કટગુંદી જોયું શેંગડી કરો તો? કટગુંદી કેટલાય જોઈ? કટગુંદી કેટલાય જોઈશ? જોઈ છે ને? આમ તો લગભગ બધાએ જો, કોક કોક નહીં જોઈએ, એવું શાંગળી કરીને પૂછ લેજો. એ એનો વિસ્તાર કરી દે. એને આમ દબાવે ને, અંદરથી બીઓ નીકળે, પણ એટલો બધો ચિકાશવાળો મળો, આંગળી ચોંટી જાય. તમે આમ ગમે એમ કરો ને, છૂટો જ ન પડે, બહુ દાખલો કરો ને છૂટો પડે તો કોણ ચોંટી જાય. કોણીથી બહુ મેં વિખોટ કરો ને તો માળો લેંઘે પેન્ટે ચોંટી જાય, પણ હેઠો ન પડે. એ માયા કટગુંદીને ઠળિયા જેવી છે, જીવને કોઈ રીતે મુક્ત થવા દે એમ નથી. સ્વામી બહુ સરસ કહે છે. સ્વામી કે સત્પુરુષના લક્ષણો શાસ્ત્રમાંથી સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિક શાસ્ત્રમાંથી શીખીને વિચારીને તેની અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તું. તે કહ્યું છે જે ઉત્તમને સેવવા તથા શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી. મન કર્મ વચને અનુવૃત્તિમ વર્તુ. મન કર્મ વચને, કર્મ એટલે ક્રિયા. જેમ કીધું આમ વર્તજો, આમ વર્તજો, આમ એમ વર્તી, એ કર્મ કહેવાય, ક્રિયા. મન એટલે એમણે જે વાત બતાવી એમાં એ જ પ્રમાણે મન સંકલ્પ કરે, બીજી બાજુ સંકલ્પ જ ન કરે. એમ ન થાય કે એને એમ કીધું ભાઈ તો ન હોય, એમ એમ સંકલ્પ એમ જ થાય એમ, ત્યારે મનથી અનુવૃત્તિ વર્તે ત્યાં કહેવાય. અને વચન, એણે જે વાતનું પ્રતિપાદન કર્યું હોય એ જ વાતનું પોતે પણ પ્રતિપાદન કરતો કરતો અનેક મુમુક્ષીને માર્ગે હંકારે ત્યારે મન કર્મ વચને કરીને અનુવૃત્તિમાં વર્ત્યો કહેવાય. સ્વામી કે શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખી, ઉત્તમને સેવવા, શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી. ઉત્તમને સેવવા, શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી. ગોપાળન સ્વામી પોતાની વાતોમાં જ લખ્યું છે. સ્વામી કે એક દાડો મહારાજ વાત કરી, મુક્તાનંદ સ્વામી અને બીજા કોઈ મોટા સંત બેઠા હોય એમાંથી પણ બેમાં જે શ્રેષ્ઠ એની પાસે જઈને બેસવું. કારણ કે જેટલી શ્રેષ્ઠ પ્રાપ્તિ, જેટલો શ્રેષ્ઠ સંઘ એટલી પોતાની પણ શ્રેષ્ઠ પ્રાપ્તિ થશે. સ્વામી કે શ્રેષ્ઠને સેવવા, ઉત્તમને સેવા, શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી, ને સત્શાસ્ત્રનો સિદ્ધાંત તથા મહત્પુરુષનો સિદ્ધાંત એ બેને મેળવવા. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. કારણ કે આપણને ખબર કેમ પડે હે? તો સ્વામી કહે એના બધા જ લક્ષણ શાસ્ત્રમાં લખ્યા છે. અસત્પુરુષના લખ્યા હોય, સત્પુરુષના લખ્યા હોય, બેના લક્ષણ સ્વામી કહે વાંચી પછી એની સાથે જીવનમાં મેળવવા. પણ આપણી ખોટ ક્યાં છે ખબર તમને? આપણને શાસ્ત્ર વાંચવાનો ટાઈમ જ ક્યાં છે? હે, નવરા થાય તો વાંચીને, નવરા થતા નથી, શાસ્ત્ર વાંચતા નથી, જેથી કરીને લાઈન જલ્દી જડતી નથી. જોકે આ શિબિરમાં બેઠેલા બધા વાંચે છે, વાંચતા હશો એટલે જ અહીંયા સુધી પહોંચ્યા છો ને. હજુ કહું છું, હજુ વાંચ્યો, જરાય ઉતાવળ નહીં કરતા. સાંભળો, તમે આ સરસ માહોલ જામ્યો છે ને, આટલા સંતો ભક્તોને મજા આવે છે, હજુ ઉતાવળ નહીં કરતા, આની હાથે જોડાવાની ઉતાવળ જ નહીં કરતા. જોજો, દર્શન કરજો, કથા વાર્તા સાંભળજો, બીજી હજી બધે જઈ આવજો, આટો મારી આવજો, બધું જોજો, સત્શાસ્ત્રની સાથે લક્ષણ મેળવજો, અને પછી હૃદય જે હા પાડે ન્યા જીવને જોડશો. જરા ઉતાવળ નહીં કરતા, જોડવો ને તોડવો, જોડવો ને તોડવો, એના કરતા ઉતાવળ નહીં કરતા. ચણું પાડવું, ચણું પાડવું, એના કરતા હરખો પહેલેથી પ્લાન ન લઈ હે, કે ચણવાનું પાડવાનો ખર્ચો ન થાય, ઉતાવળ નહીં કરતા. સ્વામી કે સત્શાસ્ત્રમાં લક્ષણ લખેલા હોય. જો બેનો એક સિદ્ધાંત થાય તો મહત્પુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો. બે વસ્તુ એક થાય તો વિશ્વાસપૂર્વક સંગ કરવો, નતર આ જીવની પ્રકૃતિ કે ખબર, પાંચ વાત સાંભળે ને તો એટલો બધો આમ હું કે અહોભાવમાં આવી જાય, હાવ જાણે એમ આમ આમ જીવન સુપ્રત કરી દેવું લાગે, વળી પાછા કોઈક બે શબ્દ કે તે ભખ દઈને મૂકે પડતું પાછું, એ હાલવું પડવું, હાલવું પડવું, એ ઉતાવળ નહીં કરતા. એના કરતા ધીમા ખમજો, જોજો, વિચારજો, અને લક્ષણ જોજો, એક જ જગ્યાની બધે જોજો, અને પછી જ્યાં તમારું મન માને એ જગ્યાએ ભગવાનના ભક્તો જીવને જોડજો. પણ યાદ રાખજો, જીવને જોડ્યા સિવાય છૂટકો નથી, નથી ને નથી. વાત તો નિર્નિમેષ છે, જ્યાં હૃદય આ પડે ને જોડજો. જો ભક્તો, ઘણી ફેરીને તર લોકો એવું કહે એમ, અહીં નહીં જતો, અહીંયા નહીં જતો, અહીંયા નહીં જતો. હું બહુ સ્પષ્ટ માનું છું, શું કામ એમ કેવું તું અહીં નહીં જતો, તું બધે જઈ આવી જા, શું કામ એમ કહું અહીં નહીં જતો, તું બધે ફરી આવે, બધે આટો મારી આવે, અને પછી જ્યાં તારું મન માને ને ન્યા તું સ્થિર બની રહે છે. શું કામ એમ કહું અહીં નહીં જતો, અહીં નહીં જતો, હે, એ ખોટી વાત છે, એ ખોટી પદ્ધતિ છે. બધે જયા પછી નતર પછી ઉપાય થાય. અમારે એક સાધુ છે અત્યારે અહીં પાર્ષદ થઈ ગયા, જૂની પુરાની વાતો છે એટલે કરીએ, સાધુ થઈ ગયા, અહીં પાર્ષદ થઈ ગયા. બે એક મહિના થયા પણ લંઘાઈ ગયેલા રીંગણા જેવા રે. એક દાડો મેં કીધું કેમ એલા આમ આમ હાવ લંઘાઈ ગયેલા, તો મને બીજે પાર્ષદ થવું તું ને પછી અહીં થઈ ગયું. મેં કીધું ભલામણ ત્યારે ક્યાં નહીં, એટલી જ વાત છે ને, ક્યાં થવું તો એને નામ દીધું. મેં કીધું હાલ મારી બાજુ જાઉં છું, ઉતારતો જાય છે ગાડીની બહેરીને, પછી રસ્તામાં ઉતારી દીધા. મેં જા આવજો અહીંથી નજીક છે. પછી ગયા એને બીજે દાડે, બીજે ત્રીજે દિવસે અમારે અમદાવાદ કામ હતું, અમદાવાદ ગયા અમે. સવારે રાતે હુતા ને સવારે જાગ્યા ને, તે બે પારસે દારી લઈ ગયા તને ત્રણ હુતેલા દેખાડે. મેં કીધું બેના ત્રણ કા થઈ ગયા. પછી જગાડેલે ખબર પડી ઠેક. પછી પૂજા પાઠ કરેલી. મેં કેમ આમ? મને કે ના ના કે અહીં બે મહિના રોકાણી ગયા હતા, નહીં કે મારું મન ન માન્યું કે મને કે રાખો, મારી મારી ભૂલ થઈ ગયા, વાંધો ને મેં ભજન કરો. વળી ચાર પાંચ મહિના થયા એમ બધા ગુરુ પૂનમ કરવા માટે વડતાલ ગયા, અહીં બે પાર્ષદ મુકતા ગયા. હવે ગુરુ પૂનમ ભરવા ગયા અને તે પાછળથી ઠટકાર્યા. અને અમે બે દાડા રોકાઈને પાછા આવીને, તેમ આવીને પેલા પાછા હોય તેને આવી ગયા, જઈને પાછા આવી ગયા. અમારી પેલા ગયા, અમારી પાછળ આવ્યા અમારી પેલા. પણ બે પાસે તો એક પાસે રોકાણ. મને કે ગુરુ એલ્યા ક્યાંય ગયા હતા ખબર નહીં ક્યાં ગયા, એકદમ રોકાઈને પછી પાછા આવી ગયા. એટલે ફરી વાર મેં કીધું, મેં કેમ થયું? મને કે બસ બસ હવે મેં એમ નહીં, મેં હજી ક્યાંક ટાઈમ એટલે પછી પાછો આને ઉપાધી ન રહે એમ, હજી ટ્રાય લગાવી દેખ. મને કે ના કે આ પહેલી ને છેલ્લી ટ્રાય. મેં કીધું ના એમ નહીં, હવે હવે તો. મને કે ના કે હવે પહેલી ને છેલ્લી ટ્રાય, જિંદગીમાં કોઈ દી નહીં એમ. વર ઘણા વહી ગયા પછી કોઈ ટ્રાય જ ન મારી. એટલે તમને કહું ટ્રાય મારી લેજો. પછી એ વળી ઉપાયથી રાતના જવું ને આવવું ને એના કરતા. સ્વામી અહીં લખે, સ્વામી કહે, જો બેનો એક સિદ્ધાંત થાય તો મહત્પુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો, ને વેગવાન થવું નહીં. કેમ જે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી, વેગવાન ન થવું ઉતાવળ ન કરી. મોક્ષ જેવી વાત છે, મોક્ષ જેવો બહુ જબરો સિદ્ધાંત છે ભક્તો. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, તમને જીવ કોની સાથે જોડો થોડું ખાલી ઈશારો બતાવો, એના અંતર્ગત જેની સાથે જીવ જોડે અંતર્ગત અભિગમ સુધી તમે પહોંચજો, એની અંતર્ગત રૂચિ સુધી પહોંચો. આનો આખી સંકલ્પ શું છે, આમ આની આખી રૂચિ કઈ છે, આ ગમે તે કરીને છેવટે શું કરવા માગે, શું કરવા માગે છે, ન્યા સુધી પહોંચ્યા વિના તમે ગમે એની સાથે જીવ જોડ્યો હશે તેમ પસ્તાશો. જેનો છેલ્લો લક્ષ તમને પકડાશે, કે જેનો છેલ્લો લક્ષ એક પરમાત્મા ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે, બીજો કશો જ નથી, એની સાથે જીવને જોડ્યો હશે તો તમે જિંદગીમાં કોઈ દી નહીં પસ્તાવ. એ સિવાય કોઈ પણ એનો ઠેરાવ, કોઈ પણ ઠેરાવ હોય, ભલે કદાચ જપ વધારે કરે, તપ વધારે કરે, કદાચ વર્તમાન વધારે બધા કરતા પાળે, ભજન વધારે કરે, બધું વધારે કરતો, પણ લક્ષમાં જો ફેરો હોય, હું આમ કરું જેથી કરીને મારી વાહવા થઈ જાય, અથવા બીજું કોઈ પણ પ્રકારનું તાન હોય, એની સાથે જીવ બાંધશો તો ક્યારેક પસ્તાશો, પસ્તાશો ને પસ્તાશો. પણ એક જેનો લક્ષ્ય છે કે મારે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે, અને ભગવાને મને આ ધરા ઉપર ભગવાન શ્રીને રાજી કરવા માટે આ મનુષ્ય દેહ આપ્યો છે, તને મારે રાજી કરો. એક જેનો લક્ષ્ય છે ભક્તો, એ લક્ષ્ય જેનો શ્રેષ્ઠ હશે, એની સાથે તમે જીવને બાંધ્યો હશે ને, તો ભક્તો યાદ રાખજો, જિંદગીમાં કોઈ પસ્તાશો નહીં. અને લક્ષ્યને સાથે રહેતા વાતમાં, ચિત્તમાં, ખાવામાં, પીવામાં ગમીને પકડાઈ જાય. ઓરિજિનલ લક્ષ્ય પકડાવીને રહે નહીં. ઓરિજિનલ જો ને, ઓલા મારા વખતે સંતો બધા ગામડે ફરતા હતા, પછી બહુ ઉપદ્રવ થવા માંડ્યો, એટલે મહારાજ બધાને પછી ગઢપુર બોલાવી લીધા. મહારાજ કહે, સંતો આ બધો ઉપદ્રવ જબરો થાય છે, આપણે એક કામ કરો, બધા છે ને રામાનંદ અલ્ફીઓ પહેરી લો. બધા રામાનંદ અલ્ફીઓ પહેરાય. મહારાજે રામ લક્ષ્મણ જાનકીને પૂછવા આપ્યા. મહારાજ કે હવે તમારે છે લ્યો આ રામાયણ હતી આપી, તમારે રામાયણની ચોપાઈ લલકારવાની, અમારી વાત જ નહીં કરવાની, અને રામ જાનકી લક્ષ્મણજીની પૂજા કરવાની, અને તિલક પણ એવું કરવાનું, અલ્ફીઓ પહેરવાની. અને મહારાજ ગામડે ગામડે સંતોને મોકલ્યા, એટલે સંતો ગામડે ફરવા માંડ્યા, અને તે બધે ઓલા જે બાવ ઉપદ્રવ જબરો કરતા હતા એ બધા સ્વાગત પડ્યા કરવા, અને બધે બધા ઉપદ્રવ ઉટળી ગયા. એકી ઉપદ્રવ ન રહ્યો. એમાં ફરતા ફરતા આનંદાનંદ સ્વામીનું મંડળ ધાંગધ્રા પગ્યું. હવે બીજા હોતા ને સાત આઠ મંડળો પગ્યે ને અલ્ફીવાળા, બધા રામાનંદ અલ્ફીવાળા, ગોપાલદાસ નામના બાવા રામાનંદી સાધુ, તેનું ખૂબ હેત થયું અને બધાને બોલાવીને ત્રણ દાડા રાખ્યા. રોજ માલપુડા ને દૂધપાક ને ખૂબ જમાડ્યું, અલગ અલગ મિષ્ટાન કરીને જમાડ્યું, અને ત્રણ દાડા રોકીને પછી એટલે હાલવા જવાની તૈયારી કરીને એમાં એક સાધુને છીક આવી. અને છીક આવી અને એનાથી જોરથી બોલાઈ ગયો, સ્વામિનારાયણ. મારી વાત તમને સમજાય છે? એના અંતરનો જે આશય છે ભક્તો, અંતરનો જે આશય, અંતરનો આશય જણાય વિના કોઈ દી રહે નહીં. અંતરનો આશય જણાય વિના કોઈ દી ન રહે. એટલે અંતરના આશય સુધી પહોંચી અને જો કદમ ઉઠાયો તો કોઈ પસ્તાવું ન પડે. સ્વામી કે વેગવાનને શાસ્ત્ર સમજાતા નથી, માટે વેગવાન ન થવું. અને ઉપાસના એ કરીને કલ્યાણ તો થાય છે, પણ ત્રણ અંગ વિના નિર્વાસનિક થઈને શ્રી હરિજીના એકાંતિક ભક્ત થવાતું નથી. તે ત્રણ અંગના નામ જે દાસત્વ, આત્મનિષ્ઠાન, પતિવ્રતાપણું, એ ત્રણ અંગ જો પક્વ કરે તો આત્યંતિક કલ્યાણ થાય છે ને તૃષ્ણારૂપી ડબી નાશ પામે છે. નહીં તો ગોરખ જે જીવ તેની તૃષ્ણારૂપી ડબી તે કોઈ કાળે ભરાય નહીં. સ્વામી શું કીધું? સ્વામી કે ઉપાસના કરીને કલ્યાણ તો થાય છે, પણ ત્રણ અંગ દ્રઢ કર્યા વિને નિર્વાસનિક થવાય નહીં. યાદ રાખજો, ઉપાસનાના જોરે કલ્યાણ થાય, ધામ સુધી પહોંચી જવાય. અને મહારાજ આપણને કીધું જ છે, નથી કીધું, મહારાજ પોતે કહી ગયા, સૌ હરી ભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. તમારે જો મારા ધામ સુધી આવવું હોય તો બધી જગ્યાએથી તમે નિષ્ઠા તોડી એક મારા સ્વરૂપમાં અનન્ય નિષ્ઠા જોડશો તો તમે મારા ધામ સુધી પોગી જાજો. પણ ખાલી પોગવાનું જ બતાવ્યો એ, રહેવાનું અલગ કીધું. સમજો, આ રોજ બોલીએ તો છીએ પણ કોઈ દી અંદર ઉતર્યા જ નહીં. રઘુભાઈ, જવાનું અલગ, રહેવાનું અલગ. સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. તમારે જવા માટે મારી ઉપાસના જોશે, રહેવા માટે મારા કે નિર્વાસની પણ જોશે. યાદ રાખજો, એ બે જરૂરી છે, બે અતિ મહત્વના પોઈન્ટ છે. પોહાય એવો નિર્વાસની થઈ ગયો હોય પણ પેલું કામ સિદ્ધ ન થાય તો, ઉપાસના સિદ્ધ ન થાય તો અક્ષરધામમાં જાય ન જાય. અને માનો પેલું સિદ્ધ થઈ ગયું પણ વાસના રહી ગઈ હોય તો રે. જોકે મહારાજ તો બહુ કૃપાળુ, એટલે વાસના હોતો લઈ જાય પણ એને પોગે જ નહીં, વચ્ચેથી બહાર નીકળી જાય. બોલો, એક સામાન્ય સંકલ્પ રહી જાય બહાર કાઢી નાખે. બોલો, સામાન્ય સંકલ્પ રહી જાય બહાર કાઢી નાખે. એક ડોશી ભજન સારું કરતી હતી ને કેવો હાવ સામાન્ય સંકલ્પ રહી ગયો. મને એમ થાય મને કૂટતા બહુ સારો આવડે. બોલો, કેવડો સંકલ્પ, હાવ સામાન્ય, મને કૂટતા બહુ સારો આવડે. હવે એમાં મહારાજ તેડવા માટે આવ્યું, વિમાન બહેરીને ઉપાડ્યું વિમાન, અને એને મનમાં સંકલ્પ, મહારાજ એવું કોઈ કૂટતા ન હોય. મહારાજે વચ્ચે આખું એક નગર રેચ્યું, એમાં નગર છઠનો દીકરો મરી ગયેલો અને કેટલી બૈરાઓ ભેગી થઈને કૂટતી હતી. તે દાડ હતો, હવે તે ચિંતા ગઈ કે કૂટે છે જી, સારું થયું, આવો આમે ધતિંગ જ હતા. શું કહો, સાચું હતું? હાવ ધતિંગો, ઉપર ખોટે ખોટા આમ ફાળિયા ઓઢે, આખા રસ્તે ગપ્પા મારતા મારતા ગયા હોય. અંદર બોલો, ગામ આવે તો ગપ્પા ચાલુ જ હોય, ટ્રેક્ટરમાં હેઠા ઉતરે તો ગપ્પા ચાલુ હોય, ડેલો દેખાય ને પછી ફાળિયા કાઢે ને પછી માથે ઓઢે, અને પછી રોવે અજાણ્યો બિચારો કોકો, એને મનમાં થકા નહીં તો છાતીના પાટિયા ભીહાઈ જાહે. હાવ ખોટા પણ એ પછી ઓ કરતા કરતા જેની ઘેરે કાણવી ને પોગે. આ બધાને ખબર, આ બધાને ખબર હોય. પછી બધા બે દસ પંદર જણામાં એક મોટેરો આગળ બે હે, પછી ઓલ્યા જ્યાં જેની ઘેરે ગયા ને એમાં પાછ મોટેરો હોય ને, એમાંથી મોટેરો માણસ ઊભો થાય, ઊભો થઈને પછી આગળ આવીને ઓલ્યા જે આવ્યો હોય ને ઓ કરતા, એમાં મોટેરો એના એકના ઉપર હાથ મૂકે. કેટલાને માથે હાથ મૂકે? એકના ઉપર હાથ, એકના ઉપર મૂકે અને પંદર જણ ઈ સેકડે સપડાક, ફ્યુઝ ખેંચે ને બધું ધબડાક થઈને ધબડાક. બોલો, ભલામણ હાચે રોતા ઘડી હિપકા ન ભરે. હે, જેણે સંશોધન કર્યું એને, પણ કર્યું સરસ પદ્ધતિ સર. પછી શું કરે તમને ખબર? પાણી લોટા ભરી દે. શું કરી દે? શું કામ ભરી દે તમને ખબર? મોઢો હાટું નહીં, આ નથી કે રોયા કોઈને ખબર ન પડે એટલે આમ એની લાજ રાખવા હાટું. શું કામ ભરી દે? આ લોકોને પ્રશ્ન પૂછો, આ બધું નહીં પૂછો. આમાં તમે કાણે ગયા હો કોકને, એટલા ઉશાંગલી કરો તો કોકની કાણે ગયા એટલે મૂકી દો. કોઈ દી હાચું રહ્યા હોય કોકની કાણે એટલે ઉશે આંગળી કરો તો, તમારી માના હામ છે ખોટું બોલો તો ઉશે આંગળી કરો તો. હા જતો જગતનું ધતિંગ તો જો એકે ઉશે આંગળી ન કરી, તમે જો તો ખરા હે કેવું લોલમ લ લાલે, કેવું લોલમ લો લાલે. હદ કરી હો બાકી. સ્વામી બહુ સરસ કે, સ્વામી કે નિર્વાસનિક થી આવીને ધામમાં નહીં જવાય, જરાય સંકલ્પ રહી જાય તો સ્વામી કે ખોટ રે હે. એ ઓલું કૂટું હાલતું હતું અને મારે વિમાન લઈ નીકળ્યા અને ઓલું ડોશી આમ જરાક ડોકું કાઢ્યું, બારીઓ આવે વિમાનમાં ડોકું કાઢ્યું ને તે ઓલા ગામમાં એ કૂટણું હાલતું હતું, બાઈ બધી કૂટતી પણ કૂટતા કોઈ ન આવડે, ત્યાં સંકલ્પ પડી થઈ ગયો નભાઈ કોઈને કૂટતા આવડે છે અને મહારાજ વિમાનમાં જ કાઢી નાખ્યા બહાર, મહારાજ કે જા કૂટવા, એક સંકલ્પ રહી ગયો. ભક્તો સંકલ્પ માત્ર ટાળવો પડશે, યાદ રાખજો. તમારા મનમાં થાય પણ સંકલ્પ ભાવ બંધ થઈ જવું થોડું થાય, થાય યાદ રાખો. સંકલ્પ બે પ્રકારના છે, એક સંકલ્પ જીવાત્માને બંધન કરેવો છે, બીજો સંકલ્પ સહજ જે સંકલ્પ હોય. આ દેહ રહે ત્યાં સુધી સંકલ્પ તો કરવો પડે, ખાવું હોય તો સંકલ્પ કરવો પડે, નાવું હોય તો કરવો પડે, પણ એ જન્મ મરણ લેવડાવે એવો હોય નહીં. મહારાજ બહુ અદ્ભુત એક દ્રષ્ટાંત લખ્યું, મહારાજ કે 3 વર્ષની જૂની ડાંગર હોય એને ખાવામાં કામ લાગે પણ વાવે તો ઉગે નહીં, અને આખી જિંદગી દાખલો કરતો રહે ને. સારંગપુરના 11મા વચનામૃતમાં મહારાજ કે ઘડીક અર્ધ ઘડી બાકી હોય મોક્ષ આડી, એના સંકલ્પ માત્ર વિરામ કરાવી નાખી નિર્વાસની કરીને મારા ધામમાં લઈ જાઉં છું. પોગવાનું સાધન હું, પોગવાનું સાધન હું બોલો જ ખરા, ઉપાસના નતર ઘણા ઘણા ઉપાસનાને વળે હું કે આપણે આવડા મોટા ભગવાન મળે માટે કાંઈ કરવાનું જ ન હોય કે નહીં, નહીં કરવું તો પડશે. ધામમાં જવાનું સાધન ઉપાસના, રહેવાનું સાધન. અહીંયા મહારાજ સ્વામી સ્પષ્ટ કહે, સ્વામી કે ઉપાસના કરીને કલ્યાણ તો થાય જ, પણ 3 અંગ વિના નિર્વાસનિક થઈને શ્રી હરિજીના એકાંતિક ભક્ત થવાતું નથી. 3 કયા અંગ? દાસત્વપણું, આત્મનિષ્ઠા, ત્રીજું પતિવ્રતાપણ. આમ વચનામૃતમાં પણ મહારાજ કીધું, કયા વચનામૃતમાં તું કોઈને ખબર છે? ઉશે આંગળી કરો તો ખબર હોય તો. કેટલા છે? 1. બીજા કોઈ કોઈ છે? શુરવીર યુદ્ધના મેદાનમાં બટાજટી બોલાવ્યો છે કોઈ? કેવો ભગત? મધ્યનું 62મું વચનામૃત. સરસ. 1 તો નીકળ્યા, આ શું કે આ ટોપ લેવલનો સમાજ આ બેઠો તે 1 નીકળ્યા, બીજે સામુ કઈ છે ને નીકળ્યા કોઈ? તમે કેમ નથી યાદ રાખતા? નથી રહેતું એમ કેમ નથી યાદ રાખતા? ઠસી ઠસીને બીજા ડેટા ભરી દીધા નહીં, ઠસી ઠસીને બીજું અંદર આવવું જ ન જોઈએ. ભગવાનના ભક્તો વચનામૃત વાંચજો, એને હૃદયમાં ઠેરાવજો, જેથી કોઈ કામ નહીં લાગે ને તે દી શ્રી હરિ મહારાજના એ શ્રીમુખના વાક્યો કામ લાગશે અને અનેક પડોળોને તોડી નાખશે, કાળના માથા પર પગ મૂકી મારાના ધામમાં પહોંચાડી દેહે. મધ્યના 62માં મહારાજ કે 3માંથી 1 અંક 3 થાવા, 3માં 3 નહીં તો 1 તો થાવું જોઈએ. દાસત્વપણું, આત્મનિષ્ઠા અને વૈર, હનુમાનજીના જેવું દાસત્વપણું. દાસ એટલે જેને અહંકારથી પર, દાસ કોઈ મહાન કહે તોય ભલે ને કોઈ સામાન્ય કહે તોય ભલે, એની ભક્તિમાં ભરતી કે ઓટ ન આવે. દાસત્વપણું ન, એની ભક્તિમાં ભરતી ઓટ બહુ આવે. શું થાય? ભરતી ઓટ બહુ આવે. કોઈક મહત્તા ગાય તો ભરતી આવે, ન ગાય તો ઓટ આવી જાય. દાસત્વપણું સિદ્ધ ન થાય તો. બીજા નંબરમાં આત્મનિષ્ઠા દ્રઢ ન થાય તોય ભરતી ઓટ આવી રાખે. શરીરમાં હાજો માંદો થાય એટલે ભરતી ઓટ ચાલુ ને ચાલુ જ રહે. અને ત્રીજું પ્રિયતમની સાથે પ્રીતિનો બંધાણે હોય, પુરુષોત્તમ નારાયણ સાથે પ્રીતિનો બંધાણે હોય, અને દેશકાળ જ્યારે ઝપટું બોલાવવા માંડે, દેશકાળ જ્યારે ઝપટું બોલાવવા માંડે ત્યારે ભરતી ઓઠ બહુ થાય. સમજાય છે તમને? ત્રણ વસ્તુ સિદ્ધ કરવાથી ભરતી ઓઠ થકી જીવ બહાર નીકળે. દાસત્વપણું હોય તો શું કીધું, દાસત્વપણું હોય તો માન થાય કે અપમાન થાય, કોઈક વખાણે કે નિંદે, ભરતી ઓઠ નો આવે. આત્મનિષ્ઠા હોય તો દેહમાં સુખ થાય કે દુઃખ થાય, ભરતી ઓઠ નો આવે. અને પતિવ્રતાનું અંગ જો દ્રઢ કરીને પ્રિયતમની સાથે પ્રેમ જોડી રાખ્યો હોય તો પોહાય એવી ઝપાટું કદાચ દેશકાળ મારે તો પણ ભરતી ઓટ આવે નહીં. તે ભરતી ઓટ નો આવે ને ત્યારે નિર્વાસનિક થવાય. હે મહારાજે પ્રથમના 23માં વચનામૃતમાં કીધું, મહારાજ કે આજ ઘડો રેડાય પછી પાછો કાલ રેડવા જાય, પાછો પરમદી ફરીવાર રેડે, આખી જિંદગી ઘડો રેડ રેડ કરે તો પાણીનો ધરો ભરાય નહીં. આંગળી જેવી શેર અખંડ વહેતી હોય તો પાણીનો ધરો ભરાય. એમ ભરતી ઓટ ભરતી ઓટ ભરતી ઓટ આવે રાખે એ નિર્વાસનિક થવું બહુ કઠણ પડે. ભરતી ઓટ ન આવે ભલે એનો કદાચ બહુ ફાસ વેગ ન જણાતો હોય તોય પણ સારી પુણ્ય 11માં પ્રમાણે 15માં પ્રમાણે મહારાજ કેવો જે ભક્ત છે એની ભક્તિ કદાચ છમરા કાઢેલ ન દેખાતી હોય પણ આત્મનિષ્ઠાને વૈરાગ સહિત મહારાજ કે ભક્તિ કરે છે એ જ ભક્ત શ્રેષ્ઠ છે. એકલી ભક્તિ પોહાય એટલી કરતો હોય પણ આ ત્રણમાંથી એક અંગ ન હોય એની ભક્તિનો જાજો ભરોહો કરાય નહીં. એ ક્યારે ભાંગીને ભૂકો થઈ જાય એ છાજા ઉપરનો છોડ છે. શેનો છોડ છે? છાજા ઉપરનો છોડ. છાજા ઉપરનો છોડમાં બધાને ખબર નહીં પડે. પાર્થ, છાજા ઉપરનો છોડ એટલે હું તને ખબર, છાજા ઉપરનો છોડ. આમાં છાજા ઉપરનો છોડની ખબર નહીં તો ઉશાણ કરો તેને આબાજ પૂછશે, કેટલાને ખબર નહીં છાજા ઉપરનો છોડ ખબર ન હોય. છાજા ઉપરનો એટલે ઘણા બધા નીકળ્યા, આમાંથી કોઈ એવા ખરા છાજા ઉપરનો છોડની ખબર ન હોય? એટલે આમાં કોક નીકળ્યા, ધોળેવાળે હતે નીકળ્યા, પણ મને એમ છે વાણા વાણી આવશે ને કે લુવાણા હશે. સાચું ખોટું જોઈ લે, ઉષા કઈ સાચી વાત કે વાણી લુવાણા એને સાજા પરના છોડની ખબર ન હોય. જૂના જમાનામાં હજી ક્યાંક ક્યાં ગામડામાં હોય દિવાલો કરે, પછી દિવાલો ગારાની બનાવી હોય, ચોમાસામાં પડી ન જાય એટલે એના ઉપર જુવાર અથવા તો જુવાર તો ન વાપરે, બાજરીનું પેલું ડાંડર હોય ને ઘાસ બાજરીનું એને આડું નાખે ને એની ઉપર ધૂળ નાખે ઉપર, એટલે જેથી કરીને પાણી સીધું દિવાલ ઉપર ઉતરે નહીં, એને છાજું કહેવાય. પછી એ છાજું કરે ઉપર ધૂળ નાખ્યું ને ચોમાસામાં વરસાદ થાય એટલે એમાંથી ધૂળ ભેગા બી ગયા હોય ને એટલે એમાંથી ઘાસ વગેરે વગેરે ઉગી નીકળે, એવું સરસ દેખાય. પણ એ કેટલા દાડે લીલું રહે, હે એક માથા ઢક નો થાય, થાય હાથ અધર કરી થંભાતું ને થાય કોઈ દાડો, એને 8 દાડા તડકો પડે એટલે ગોતું જડે નહીં. એમ સમય કે આત્મનિષ્ઠા દાસત્વ અને પ્રીતિ વિનાની કદાચ ભક્તિ ગમે એટલી દેખાતી હોય તો સ્વામી કે છાજા ઉપરનો છોડ છે, માટે ત્રણને તો દ્રઢ કરીને રાખવા ને તૃષ્ણારૂપી ડબી નાશ પામે. સ્વામી કે આ ત્રણને અવલંબન કરીને ભજન કરે તો તૃષ્ણારૂપી ડબી નાશ પામે, ને તો તૃષ્ણા કોઈ દી ટળતી નથી. એક વસ્તુ પ્રાપ્ત થત બીજાની, બીજી પ્રાપ્ત થત ત્રીજાની, સરપંચ થઈ જાય તાલુકા પ્રમુખનો સંકલ્પ થાય, એ થઈ જાય જિલ્લા પ્રમુખનો થાય, એ થઈ જાય તો ધારાસભ્યનો સંકલ્પ થાય, એ થઈ જાય તો ખાતું મેળવવાનો સંકલ્પ થાય, એ થઈ જાય તો મુખ્યમંત્રી થવાનો સંકલ્પ થાય, એ થઈ જાય તો મોદી તો થઈ ગયા મુખ્યમંત્રી, હવે એને વડાપ્રધાન થવાનો સંકલ્પ હશે કે નહીં હોય, શું કહો હશે કે નહીં હોય? હે ટળે જ નહીં. આત્મનિષ્ઠા વૈરાય, આત્મનિષ્ઠા દાસત્વ ભાવની પ્રીતિથી ટળે. સ્વામી કે નાશ પામે નહીં ને ગોરખ જે જીવ તેની તૃષ્ણારૂપી ડબી તે કોઈ કાળે ભરાય નહીં. ગોરખ જે જીવ, ગોરખ જીવ એટલે ગોરખ જે જીવ ઇન્દ્રિયોને આધીન બનેલો આત્માને ગોરખ જીવ કહેવાય. કેવો કહેવાય? ઇન્દ્રિયોના સુખને જે સુખ માને છે એને ગોરખ જીવ કહેવાય. કેવો કહેવાય? ગોરખ. ઇન્દ્રિયોના સુખને સુખ માને છે. આ જગતમાં ખાવું પીવું જલસા કરવા પછી કઈ કરવાનું જ નથી, એને માટે જીવે છે એને કેવો કેવો? ગોરખ જીવ. એવા હજારો લોકો જીવે છે. જોકે ભક્તો આ લોકમાં રહે એટલે આ દેહને બધું આપવું પડે, આંખી કરીને જોવું પડે, કાને કરીને સાંભળવું પડે, જીવા કરીને કાંઈક ખાવું પડે, બધું કરવું પડે. આ દેહ ટકાવો એટલે ખાવું ન પડે, એમને હાલે તમારે ખાવું પડે, અમારે અત્યારે ખાવું પડે, પણ એ દેહને ટકાવવા માટે ખાય. શું કામ ખાય? શું કામ ખાય? દેહને ટકાવવા માટે. અને ઘણા ઘણા એવા વિરલાઓ જીવે છે ફક્ત ખાવા હાટું જીવે છે. બોલો, ખાવા હાટું જીવે છે. એક ભગી કહેતા હતી કે સ્વામી મારા બાપાને ડાયાબિટીસ થઈ શકે, પણ તોય લાડવા મૂકતા નથી. મેં તો લાડવા ખાય, મને કે લાડો ખાધો નો ખાધો ને તારે ઇન્જેક્શન લઈને ફાટ દઈને દઈ દે. અને શું કહેવાય? શું કહેવાય? ખાવા હાટું જીવતો. કે શું કહેવાય? ખાવા હાટું જીવે. સ્વામી કે ગોરખ ઇન્દ્રિયોનો ગુલામ, ગોરખ માને ઇન્દ્રિયોનો ગુલામ. સ્વામી કે એની ડબ્બી કોઈ દી ભરાતી નથી, માનેની તૃષ્ણા કોઈ દી ટળતી નથી. અને મચ્છર, ગરુડજી, પતંગિયા, મહાગ્નિ પર્યંત મુક્તના ભેદ કયા છે? ને વાલ્કિર્ય ઋષિ જેવા મુક્ત તો પૃથ્વી આદિ અનેક સ્થાનિક વિશે બંધાઈ રહ્યા છે, એ પણ મુક્તના ભેદ છે. સ્વામી કે મચ્છર, ગરુડજી, પતંગિયા, મહાગ્નિ પર્યંત મુક્તના ભેદ કયા છે? એટલે સ્વામી એમ કહેવા માગે છે કે મુક્ત હોય ને, બધા મુક્ત હોય તો મુક્ત મુક્તમાં બહુ ભેદ હોય, મુક્ત મુક્તમાં પણ બહુ ભેદ હોય. યાદ રાખજો, અલૈયા ખાચર પણ મુક્ત જ હતા. મુક્ત જ કહેવાય ને, બીજું કહેવાય? ગોપાળન સ્વામી મુક્ત, પણ અલૈયા ખાચરમાં ગોપાળન સ્વામી ફરક કે નહીં? હે, ગુણાતીતાનંદ સ્વામી મુક્ત અને સુરા ખાચર એ મુક્ત, પણ બેમાં ભેદ ખરો કે નહીં? હે, એમ સ્વામી કે મુક્તમાં ઘણા પ્રકારના ભેદ આવે. જોકે મુખ્ય ચાર ભેદ છે, મુક્તમાં મુખ્ય ચાર ભેદ છે. અક્ષરધામમાં હતા એક સમુદાય મુક્તનો એવો છે કે ધામની અંદર મહારાજના દર્શન કરતાની સાથે કોટાન કોટી મુક્તો એના દર્શન કરી રહ્યા છે, મહારાજના પણ દર્શન કરી રહ્યા છે. એથી જે ઉપર લેવલ છે એ મહારાજના દર્શન કરે છે, અને સાથે સાથે નિકટના જે અનાદિના મુક્તો એને દર્શન કરે છે. એનાથી એક લેવલ ઉપર છે, મહારાજના જ ફક્ત એના દર્શન થાય, બીજી ક્યાંય એને કશું દેખાતું નથી. મહારાજમાં લેલીન છે, પણ હું દેહ છું, હું અને મહારાજ બે વસ્તુ રહે છે. અને એથી ટોપ લેવલના જે મુક્ત છે એ મહારાજમાં એવા લેલીન બની ગયા જેને હું પણ ઓગળી જાય છે. આમ ચાર મુક્ત છે. આમ તો ચાર છે, આમ તો કોટાણ કોટી ભેદ છે. કેટલા ભેદ છે? કેટલા ભેદ છે મુક્તના? ચાર ભેદ. તમારા મનમાં થાય તમે બે બે કેમ વાતો કરો, એક બાજુ ચાર કોણ, એક બાજુ કોટાણ કોટી કો? તો યાદ રાખજો, મુખ્ય ભેદ ચાર છે, પણ એક એકમાં કોટાણ કોટી ભેદ છે. દાખલા તરીકે હાઉ સાદું દ્રષ્ટાંત આપો તો તમારી સ્કૂલની અંદર હોય એમાં એ બી સી ડી ચાર ક્લાસ ચાલતા હોય, એમાં ટોપ લેવલના વિદ્યાર્થીને એમાં બે હારો, પછી બીમાં બે હારો, સીમાં બે હારો, ડીમાં બે હારો, ચારે ક્લાસમાં તમે વેચી દીધા. એમાં ટોપ લેવલના બધા વિદ્યાર્થીઓ છે ને 50 વિદ્યાર્થીઓ છે, પરંતુ તેમ છતાં 50એ 50માં ભેદ છે. સમજાય? ભલે એ ક્લાસમાં બેહાર્યા 50, તો એ 50એ 50માં ભેદ છે. બીમાં 50 બેહાર્યા, પણ એ 50એ 50માં ભેદ છે. એમ ચાર કેટેગરીમાં મુક્તો રહેલા છે, પણ એક એક મુક્તમાં ભેદ છે. કેમ ભેદ છે? તો આ જેમ ભેદ છે એમ ત્યાં પણ ભેદ છે. આ જેટલો ભેદ રહે એટલો ત્યાં પણ ભેદ રહે છે. બધું અહીંથી નક્કી કરીને જાય. એટલા માટે હું ઘણી વાર કહું છું કે આ છે ને મૃત્યુ લખું ખબર છે, મુક્ત બનાવવાની ફેક્ટરી છે. શું છે? સમજાય તમને? આ વાત નહીં જલ્દી આ પડે. મુક્ત બનાવવાની ફેક્ટરી એટલે મૃત્યુલોક છે. યાદ રાખજો, મૃત્યુલોકની બહુ મોટી મહત્તા. ગાયનું કોઈ જો કારણ હોય, સ્વર્ગ અને સત્ય લોક કરતા મહાન કીધું એનું કોઈ કારણ હોય, તો કોઈ જગ્યાએ મુક્ત બનાવવાની ફેક્ટરી નથી, સિવાય કે એક મૃત્યુલોક. એવામાં બદ્રિકાશ્રમમાં નથી, સ્વેદીપમાં નથી, ગોલોકમાં નથી, ને વૈકુંઠમાં નથી, અને મુક્ત બનાવવાની ફેક્ટરી અક્ષરધામમાં નથી. તમને આ પડે છે? તમે કહે સ્વામી પણ અક્ષરધામમાં નથી? અક્ષરધામમાં તો કોટાણ કોટી મુક્ત રહ્યા છે. નથી, યાદ રાખજો, ત્યાં મુક્ત બનાવવાની ફેક્ટરી નથી. અક્ષરધામ તો મુક્તનો શોરૂમ છે. ભલામણા શું છે? શું છે અક્ષરધામ? શું છે? શોરૂમ છે. ફેક્ટરી તો મૃત્યુલોક છે. શોરૂમ તમને દેખાય સરસ, પણ ત્યાં ગાડી તૈયાર થાય? આમ ગાડી તમારે ટનાટન કે રજેડીલ નો એવી ગાડી હોય, ટનાટન હોય, 10 લાખની, 12 લાખની, 15 લાખની, પણ ત્યાં ગાડી બને બને ન બને. એમ અક્ષરધામમાં કોટાણ કોટી મુક્તો જ છે, પણ ત્યાં મુક્તો બનતા નથી. બને છે આ આ ફેક્ટરી બને, પછી ત્યાં શોરૂમમાં મૂકે. અહીંયા બન્યા પછી ત્યાં મૂકે. આ તમને ફેક્ટરી બહુ શોરૂમ જેવી દેખાય ને, ત્યાં તો કેટલા હથિયાર ને આન તે પડ્યો ને બધા કારીગરો, તમે જો કાળા મેશ જેવા હોય તમને જોવા ન ગમે, યદ્યપી ગાડી ન્યા તૈયાર થાય. એમ અહીંયા તમને બધું વાકું ચૂકું ને આવું તેવું બધું દેખાય, રાગ ને દ્વેષ ને અંતે ઘણું બધું દેખાય એમ, પણ તોય ગાડીઓ અહીંયા જ મુક્તની તૈયાર થાય, અક્ષરધામમાં તૈયાર થાય નહીં. અને યાદ રાખજો, બદ્રિકાશ્રમ શેદીપમાં નહીં તૈયાર થાય, વાટે નહીં બેઠા રહેતા, નતર ઘણા ને એમ બેઠા આપણે આ નહીં થાય તો પાછી બદ્રિકાશ્રમ કરી નાખશું, શેદીપમાં નહીં થાય અહીં તૈયાર થાય. ન્યા યાદ રાખજો, ને ફેક્ટરીઓ નથી મુક્ત બનાવવાની, ન્યા તો નાના નાના ગેરેજો છે, ગોબો ઘડીઓ રહી ગયો થરખા કરે, આખી ગાડીઓ ત્યાં તૈયાર થાય. હે ગોબો ગળ્યો હોય તો હરકા કરી રિપેરિંગ કરીને તમને શોરૂમમાં જવા દે. આ મુક્ત બનાવની ફેક્ટરી છે. અહીંયા કાચું રહે એનું ક્યાંય પૂરું ન થાય, માટે અહીંયા પૂરું કરો નાખવાનો, ભગવાનના ભક્તને દઢ ઠેરાવ કરવો. સ્વામી બહુ સરસ કહે છે, સ્વામી કહે મચ્છર ગરુડજી પતંગિયા મહાઅગ્નિ પર્યંત મુક્તના ભેદ કયા છે, ને વાલ્ખલ્ય ઋષિ જેવા મુક્ત તો પૃથ્વી આદિ અનેક સ્થાને કૃષ્ણ બંધા રહ્યા છે, એ પણ મુક્તના ભેદ છે. વાલ્ખિલ્ય આદિ અનેક જગ્યાએ બંધાર્યા, વાલ્ખિલ્ય ઋષિ સાધને કરીને ઘણા શ્રેષ્ઠ, પણ ઉપાસના સૂર્યની લો એટલે અક્ષરધામ સુધી જવાતું નથી. એમ કદાચ સ્વામી કે સાધને કરીને કોઈ શ્રેષ્ઠ થઈ જશે, પણ પુરુષોત્તમ નારાયણની ઉપાસનામાં કચાસ રહી જશે, તો વાલ્ખિલ્ય ઋષિ અનેક સાધનો કર્યા પછી પણ બંધાઈ ગયા. એમ ગમે તેટલા સાધનો કરશે, ઊંધે માથે અબજો યુગ સુધી લટકે, પણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સિદ્ધ ન થાય ત્યાં સુધી અક્ષરધામનો દરવાજો કોઈ દી ખુલ્લો ન થાય. અક્ષરધામમાં જવા માટે પુરુષોત્તમ નારાયણની ઉપાસના અતિ મહત્વની છે. અને ઇન્દ્રિયો અંતઃકરણને જીવમાં નિશ્ચયની વાર્તા કરી, તથા ઇન્દ્રિયો અંતઃકરણને જીવમાં જ્ઞાનની વાર્તાઓ કરી, તથા ચાર પ્રકારની માયા જીત્યાની વાર્તા કરી, જે જીવની ઈશ્વરની પ્રધાન પુરુષની મૂળ પુરુષની એ માયા જીતે તો મારા સુધી ભોગે. ઇન્દ્રિયોમાં જ્ઞાન, અંતસ્કરણમાં જ્ઞાન અને જીવમાં જ્ઞાન. ઇન્દ્રિયોમાં જ્ઞાન થયું હોય તો યાદ રાખજો, ઇન્દ્રિયમાં થયેલું જ્ઞાન જીવાત્મા આંખે કરીને પરમાત્માના દર્શન કર્યા, કાને કરીને ભગવાનના શબ્દો સાંભળ્યા, ઇન્દ્રિયો કરીને જ્ઞાન થયું કહેવાય. ઇન્દ્રિયો કરીને જ્ઞાન થયું એને ટળતા વાર નહીં લાગે એવા ફરીને પાછા શબ્દ પડશે નીકળી જાય. અંતસ્કરણમાં જ્ઞાન થયું માને કે સાંભળ્યા પછી એના પર મનન કર્યું, સાંભળ્યા પછી મનન કર્યું અને સ્થિરતા પ્રાપ્ત કરી, સ્થિરતા પ્રાપ્ત કરી, ના મહારાજ તો મહારાજ છે, મને હા પાડી દીધી, બુદ્ધિ હા પાડી દીધી, ત્યાં સુધી પગી ગયો. પણ એવો કાંઈ પહેલો તો સામાન્ય બાબત બે શબ્દ સાંભળે જ ફગી જાય, ઓલેને એવો ભયંકર કાંઈ દેશકાળ પોતાના જીવનમાં આવી જાય તો અંતસ્કરણમાં જે જ્ઞાન છે એ પણ ચૂથાઈ જાય, અને મહારાજની પ્રત્યે ભગવાન પણ નિષ્ઠા હોય અને મારું ભજન કરું પણ મનથી નક્કી કર્યું છે, એમાં દેશકાળ આવ્યો, મારે ઘણી બધી પ્રાર્થના કરી અને તો એ દુઃખમાંથી બહાર ન કાઢ્યો, તો ફરીને બીજી નિષ્ઠા બંધાઈ જાય. જીવમાં જેને જ્ઞાન થયું હોય એને તો પોહાઈ પોઝિશન નિર્માણ થાય તો કોઈ દાડો એ પરમાત્મા એકવાર ઓળખાણા પછી ગમે એવો દેશકાળ આવે તોય પણ આ ત્રણે પોતાના જીવનના જીવન ઇન્દ્રિયોથી અંતઃકરણથી અને જીવમાં જે જ્ઞાન છે એ ત્રણેય વસ્તુ પોતાના માટે લેવાની છે. ગમે એવો દેશકાળ થપાટું મારશે તોય પણ કોઈ દાડો પરમાત્માથી વિમુખ નહીં થઈ શકે. અને પરમાત્માનો નિશ્ચય પણ ઇન્દ્રિયોમાં અંતસ્કરણમાં જીવમાં ત્રણ થાય. નિશ્ચય પુરુષોત્તમ નામને ઇન્દ્રિયો થયો હશે, ભગવાન માન્યા હશે, પણ એ ભગવાન જ્યારે મનુષ્યના કરતાં વધારે કાંઈક કામ ક્રોધ લોભાદિકની અંદર પ્રવૃત્તિ કરશે તે દાડે સંશય થઈ જશે. અને અંતઃકરણમાં થયો હશે તો મનુષ્ય કરતાં ડબલ ક્યાંક વર્તશે, ત્યાં સુધી વાંધો નહીં, પણ એથી વધારે વર્તશે તો સંશય થઈ જશે. અને યાદ રાખજો, જીવમાં નિશ્ચય થશે તો ભગવાન પોહા એવી લીલા કરે. અરે કદાચ ઋષભદેવ ભગવાનને મોઢામાં પાણો લઈ અગ્નિમાં પ્રવેશ કરે એવી લીલા કરે તો પણ કોઈ દી ભગવાનના સ્વરૂપમાં સંશય ન થાય, એ જીવમાં નિશ્ચય થઈ ગયો જાણવો. અને બીજી સ્વામી વાત કરી, સ્વામી કે ચાર પ્રકારની માયા જીત્યાની વાર્તા કરી, જીવની ઈશ્વરની પ્રધાન પુરુષની મૂળ પુરુષની માયા જીવ જીતે ત્યારે ધામમાં જાય. જીવની માયા જીતવી પડે, જીવની માયા એટલે આ જીવના માધ્યમથી જે કાંઈ સર્જન થયું છે, આ જીવાત્માના માધ્યમથી જે કાંઈ સર્જન થયું છે એમાં ક્યાંય ન બંધાય. નતર ક્યારેક ક્યારેક આ જીવે સર્જન જે કર્યા છે, આહા, ગજબ કરી છે. મોબાઈલનું તમે જોત ખરા, આમાં આંગળી કરો અને અહીંયા બેઠા બેઠા ઈ સેકન્ડ અમેરિકામાં વાત કરી શકો. આ 50 વર્ષ પહેલાંનું કોઈ ડોહા માનત હે? આ જીવની માયા છે. અહીં કાગળિયું નાખો અને અમેરિકામાં ઈ સેકન્ડ નીકળે, એના ઈ જ અક્ષર. ક્યાં આ ક્યાં ઇન્ડિયા અને ક્યાં અમેરિકા, 15,000 કિલોમીટર દૂર ન્યા નીકળે મળું. ઈ સેકન્ડ નતર પત્ર લખતા ને એ વળે 2 મહિને પોગે ને પાછો 2 મહિને પાછો આવે. એટલે જો ને મારે લખી નાખ્યું, મહારાજ કે પહાડો નદીઓ વચ્ચે આવે ને તો હુતક ન પાડવું. કારણ કે ઈ પત્ર જાય ને પાછો આવે ત્યાં તો હુતક પૂરું થઈ ગયું હોય. દાડો હતો લાડવા હતો ઉલાળી ગયા, ભાઈ હું તક પાડે. હજી સાયન્સ આગળ જવાનું જોજો ને તમે. આ વિઝાના બધા પ્રોબ્લેમ હલ થઈ જાવ ને એક દાડો. આજ વિઝા મળે ન મળે બધા પ્રશ્નો છે. એક દાડો એવો આવશે કે અમેરિકાનું કોઈને જવું છે, એવા જબરા ફેક્સ ગોતાશે, અહીંથી માણસ નાખશે, ડફ દેખાડ અમેરિકામાં બહાર નીકળશે. વિઝા જ કોણ લેવાની? અમારે એસપી સ્વામીની અમે ગયા હતા ને અમેરિકા, પછી એ કે ઓલી 108 માળની બિલ્ડિંગ આખું કાચનું છે ને, કે જાવું છે. પછી એમ કે તમે જઈ આવો, અમે ભજન કરી પછી ગયા હતા. એ કે 108 માળની બિલ્ડિંગ, એ કે મેં સેકન્ડો ગણે 108 માળ અને 60 સેકન્ડમાં લીપ નીચેથી ઉપર પગી ગઈ કે એ કે અમારે ગઢડામાં કે 6 માળ છે તો લીપ પોકતા પોકતા કે 3 મિનિટ થાય, ઓલી 60 સેકન્ડમાં પગી ગઈ. મારે તમને ઊંડાણમાં લઈ જાવ છો, જોજો અમેરિકાને લઈ જવા. આવો કોઈ પણ જગતનો વૈભવ જોવે તોય પણ મન ન ખેંચાય ત્યારે જીવની માયાને જીતો કહેવાય. સમજાય? જીવની માયા જીતવી, ઈશ્વરની માયા જીતવી. સ્વર્ગ આદિકના વૈભવને ગમે તેટલા શાસ્ત્રમાં લખેલા હોય અને ગમે તેવું વર્ણન સાંભળે તોય પણ એમાં બંધનને ન પામે ત્યારે ઈશ્વરની માયાને જીતો કહેવાય. પ્રધાન પુરુષના અનંત કરોડો બ્રહ્માંડો છે, એ બ્રહ્માંડના વિધવિધ વૈભવો છે, એ બધા જ વૈભવની વાતો સાંભળે તોય પણ લેશ માત્ર મન ન લોભાય ત્યારે પ્રધાનની માયાને જીત્યો કહેવાય. અને પ્રકૃતિ પુરુષની તો બધું એનું જ છે. આમ ગણો તો સ્વામી વાત સમજો કે અંતરયામી પણ એનું છે. આટલી બધી એની સામર્થ્યને ભાળે જેના એક સંકલ્પથી અનંત કરોડો બ્રહ્માંડનું સર્જન થઈ જાય અને વિસર્જન થઈ જાય, આટલી જબરી સામર્થ્યને જાણે તોય પણ એમાં લેશ માત્ર મન હંકાર ન ભણે ત્યારે મહાપુરુષની માયાને જીતો કહેવાની. એ 4 માયાને જીતે એ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને પામી હગે. આ તો મારો ભાખરી મત મનને જ છોડતો બોલો, અને જાઉં જ ક્યાં છે અક્ષરધામમાં બોલો. અરે જરાક ઉતારો હરખો ન મળે તો ઊંચા નીચે મળે થવા. આમ તો સંકલ્પ હતો 4 દાડો રોકાવ પડાવ જતું રહ્યું, કેમ નથી આ ઢેફામ ફાવતું? બોલો, જાઓ અક્ષરધામમાં અને ઢેફું નડે. જેને ઢેફું નડે એને લાડવો કેમ ન નડે કોજી? હે, 4 પ્રકારની માયા જીતે એ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને પામી છે કે લાગટ નહીં અને લાગટ ભળામણ હબડ ભાણે ભેગા કરી દે ને તો ઉપાધિનો પાર ન રે. નહીં બથો બે થાવ તમે હું સમજો ને? હાખ લેવા દે, આય સીધા દોર થાય ને ત્યારે ન્યા મેળ પડે. ઓલા નહીં સાહિત્ય કરે કે તા રામચંદ્રજી ભગવાન વાંદરે બહુ સેવા કરી લે, દયા કરીને પછી બધાને વૈકુંઠમાં લઈ ગયા અને ન્યા બાંધ્યા બાંધ્યા તે ભૂકા કાઢ્યા માણ કાઢ્યા. અહીંયા સીધું થવું પડશે ભક્તો, સ્વભાવ માત્રને ટાળી અહીંયા ભક્ત થવું પડશે. અને ભક્ત થશું ત્યારે જ મારા સુધી પહોંચી શકશું. અને ધ્યાન કરનારા યોગીને કઈ અવસ્થા પ્રથમ લીન થાય છે એ પ્રશ્ન ઉત્તર જે સ્થૂળ દેહને વિશે શ્રી હરિજીનું ધ્યાન કરે તો પ્રથમ સ્થૂળ દેહ નાશ થાય છે ને પછી સૂક્ષ્મનો ને કારણનો નાશ થાય છે. એ જ રીતે સૂક્ષ્મનું કારણનું સમજવું ત્યાં દ્રષ્ટાંત જે જેમ વૃક્ષના ડાળા પાંદડા વારંવાર કાપ્યા કરે તો મધ્યમ થળિયું હળવે હળવે સુકાઈ જાય છે ને થડમાંથી કાપી નાખે તો થડ તથા ડાળખા સુકાઈ જાય છે ને મૂળમાંથી કાપી નાખે તો મધ્ય તથા ડાળા સુકાઈ જાય છે તેમ અવસ્થા જાણવી. ગોપાલન સ્વામીની વાતો એટલે બહુ ઊંડાણવાળી વાતો છે, નહીં મને બહુ ગમે છે, તમને ગમે છે, ગમાડવી જ પડશે, હખીએ દીખીએ. અને ધ્યાન કરનારા યોગીને કઈ અવસ્થા પ્રથમ લીન થાય છે એ પ્રશ્ન ઉત્તરજે, સ્થૂળ દેહને વિશે શ્રી હરિજીનું ધ્યાન કરે તો પ્રથમ સ્થૂળ નાશ થાય છે. સ્થૂળ દેહમાં ધ્યાન એટલે પોતે ધ્યાન કરે છે, પણ સ્થૂળ દેહમાં કેવું છે ખબર તમને, આ સ્થૂળ દેહને કોઈ હાચવે તો મજા આવે, ન હાચવે તો દુઃખ થઈ જાય. પણ ધ્યાન કરતી વખતે આ દેહે હું નહીં, હું કોઈનો દીકરો નથી, હું કોઈનો બાપે નથી, હું કોઈનો ભાઈ નથી, હું કોઈનો કાકાઈ નથી, એવી એવી ભાવનાની સાથે જો ધ્યાન કરે સ્થૂળ દેહને ખોટો કરતાં કરતાં, આને કદાચ કોઈ વઢે તો ભલે ને દખે એમ સ્થૂળ દેહનું અનુસંધાન એને ખોટો કરતાં કરતાં ધ્યાન કરે તો પ્રથમ સ્થૂળ દેહને જે ધક્કો લાગે એથી વિક્ષેપને પામે નહીં. સમજાય તમને? સ્થૂળ દેહને ધક્કો લાગે માને આ આ શરીરને માનો સ્થૂળ દેહને ખોટો કરીને ધ્યાન કરે તો ધ્યાનમાં બેઠો અને બેઠા પછી ખબર પડે પંખો બંધ છે તો વાંધો આવે નહીં, ધ્યાન ટકે, ન તો ધ્યાન તૂટી જાય. સ્થૂળ દેહને ખોટો કરીને જો ધ્યાન કરતો હોય તો એને દેહને સુખ થાય એવો કોઈ પણ સંબંધવાળી પદાર્થ હોય તો એથી કરીને વિક્ષેપ થાય નહીં. અને સ્થૂળ દેહને જો ખોટો ન કર્યો હોય તો જરા પંખો ન હોય તો એને ધ્યાન થાય નહીં, કારણ કે સ્થૂળ દેહને ખોટો નથી કર્યો. જરાક નીચે હરકું પાથરણું ન હોય તો ધ્યાન થાય નહીં. સ્થૂળ દેહને ખોટો ન કર્યો હોય તો જરાક સ્થૂળ દેહને વધારે ટાઢો પવન આવતો હોય તો ધ્યાન થાય નહીં. ટાઢો વધારે આવે તો ધ્યાન ન થાય, ગરમ વધારે આવે તો ધ્યાન ન થાય, બહુ પોચું આસન મળી જાય તો ધ્યાન ન થાય, કડક આસન મળે તો ધ્યાન ન થાય. સ્થૂળ દેહ એ નડતરૂપ થાય, પણ સ્થૂળ દેહમાં રહીને ધ્યાન કરે માને સ્થૂળ દેહને ખોટો કરતાં કરતાં ધ્યાન કરે તો એને ગરમી ટાઢ વગેરે વગેરે વિક્ષેપ પહોંચાડી શકે નહીં, એટલે સ્થૂળ દેહનો ખોટો થાય. પછી પ્રથમ સૂક્ષ્મ દેહને જો ખોટું કરે માને સંકલ્પ વિકલ્પ કામ ક્રોધ લોભ આદિકના જે સંકલ્પ વિકલ્પ થતા હોય અને એમ માને હું તો આત્મા છું, આત્માને શું સંબંધ છે એમ એવો વિચાર કરતાં કરતાં જો ધ્યાન કરે તો કામાદિક કામ ક્રોધ લોભ આદિકનો સંકલ્પ એને પરમાત્માની મૂર્તિમાં લાગ્યો છે ત્યારે એમાંથી વિખૂટો કરવા જાય તો એ સંકલ્પને પછાડી દે, પણ એનો પછાડ્યો પોતે ન પડી જાય. સમજાય? કારણ ધ્યાનમાં ભગવાનની મૂર્તિનો સંબંધ છે. સ્થૂળ દેહને જો ન જીતે ભગવાનના સ્વરૂપમાં બરાબર ધ્યાન લગાવ્યું હોય અને મારીની મૂર્તિમાં સુખી આવતું હોય, પણ સુખ આવતો એને પાવ રોયો જાય, પંખો બંધ થઈ જાય, એટલે ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ તૂટી જાય. સ્થૂળને ખોટું ન કર્યું હોય તો સૂક્ષ્મની અંદર જો ધ્યાન કરે, સૂક્ષ્મને જો ખોટું ન કર્યું હોય તો ધ્યાન કરતા ખૂબ સુખ આવતું હોય, પણ એમાં કામ ક્રોધ લોભ આદિકનો સંકલ્પ ઉઠી જાય અને જો એનું ખોટું ન કર્યું હોય તો ધ્યાન તૂટી જાય, મૂર્તિમાંથી વૃત્તિ બહાર નીકળી જાય. અને એને ખોટું કરીને જો ધ્યાન કરતો હોય તો સંકલ્પ તો એનું એનું મનનો ગુણધર્મ સંકલ્પ વિકલ્પ કરવા આવશે, પણ એ સંકલ્પનો પાડ્યો પડશે નહીં, સંકલ્પને ટાળી નાખશે, પણ એની મૂર્તિમાંથી વૃત્તિ તૂટશે નહીં. અને કારણને ખોટું કરીને જો ધ્યાન કરે તો વાત જ આખી અલગ છે. ત્રણ દેહ થકી પર થઈ જાય અને તમામ સંકલ્પ વિકલ્પ વિરામ પામી, હું દેહ જ નથી, હું છું જ નહીં, તો પછી પંખો હોય તોય ભલે, ટાઢો પવન આવ્યો તો ભલે, ન આવ્યો તોય ભલે, હું છું જ નહીં, તો એને સંકલ્પ વિકલ્પ કાંઈ કામ કરો દબાવીને આવે જ ક્યાંથી? તો સ્વામી કહે એનું પ્રથમ કારણ શરીર નાશ પામે. સ્થૂળનું ધ્યાન કરે, સ્થૂળમાં રહીને ધ્યાન કરે પ્રથમ સ્થૂળ જીતાય, સૂક્ષ્મમાં રહીને ધ્યાન કરે તો સ્થૂળ અને સૂક્ષ્મ બે જીતાય, અને કારણમાં રહીને ધ્યાન કરે તો સ્થૂળ સૂક્ષ્મ બેની સાથે કારણ પણ જીતાય છે. જ્યાં શ્વાસ ઉઠે ત્યાં મારીની મૂર્તિને ધારી અને પોતે પોતાની જાતને બ્રહ્મરૂપ માની, હું તેજાયમાન બ્રહ્મરૂપ એવો આત્મા છું અને એની અંદર મારા મહારાજ બિરાજમાન છે, બીજું કશું છે જ નહીં, એમ માનીને ધ્યાન કરે તો સ્વામી કહે કારણ જીતા જાય. સ્વામી કે સ્થૂળને ખોટા કરતા ધ્યાન કરો કેવું છે તો પાંદડા તોડ્યા જેવું છે, તો જાડવું એમને રે. સૂક્ષ્મને ખોટા કરતા કરતા ધ્યાન કરો કેવું તો ડાળખાન ભાંગે તોય પણ જાડવું એમને રે. પણ કારણમાં ધ્યાન કરવું કેવું છે તો મૂળિયાને જ કાપી નાખે, આખું ઝાડ સમૂળગું નાશ પામી જાય, એમ કારણમાં રહીને જ્યારે ધ્યાન કરે ત્યારે સ્વામી કે બધી અવસ્થા થકી પર થઈ જાય, સ્થૂળે જીતા જાય, સૂક્ષ્મે જીતા જાય અને કારણે જીતા જાય એવી અદ્ભુત વાત સ્વામીએ 23મી કરી. એની સાથે ભક્તો આજની આપણી કથાનો ટાઈમ અહીંયા પૂર્ણ થાય છે. આગળની કથાને આપણે આવતીકાલે સાંભળો.